ત્યારે મારા સ્વપ્નનો અર્થ આ હતો એમ, જેવી પાસેકા છે તેવા મારે થવું જોઈતું હતું, પણ હું ન થયો. મેં ઈશ્વરની સેવા કરવાને બદલે માણસોની સેવા કરી. જ્યારે પાસેકા માને છે કે હું માણસોની સેવા કરું છું, પણ તે ખરેખર ઈશ્વરની સેવા કરે છે. હું મારા મનથી માની બેઠો હતો કે હું લોકોને લાભ પહોંચાડું છું, પણ એવા લાભ કરતા તો એક પણ સેવાનું કામ બદલાની આશા રાખ્યા વિના આપેલો પાણીનો એક પ્યાલો પણ વધારે કિંમતી છે. પણ મારા એ કામમાં ઈશ્વરની સેવા કરવાની સાચી ઈચ્છા પણ અમુક અંશે નહોતી. તેણે પોતાના મનને પૂછ્યું, તેનો જવાબ મળ્યો, હા હતી, પણ એમાં માણસોની વાહવા મેળવવાની ઈચ્છા ભરી. એને લીધે એ આખી દૂષિત બની ગઈ અને ધનકાઈ ગઈ. હા, મારી પેઠે જે માણસ લોકોની વાહવા મેળવવાને જીવે છે તે ઈશ્વરને માને છે એમ કહી જ ન શકાય, પણ હવે હું ઈશ્વરને જ ખોરીશ. પછી જેમ પાસેકાને ગામ જતા તે ચાલ્યો હતો, તેમ પગપાળો એક ગામથી બીજે ગામ ફરવા લાગ્યો. રસ્તે બીજા યાત્રી સ્ત્રી પુરુષો મળે તેમને મળતો અને તેમની વિદાય લેતો, ભિક્ષા માંગીને પેટ ભરતો અને રાત પડે ત્યાં ઈસુને નામે વાસો રહેવાની જગ્યા માંગતો. ક્વચિત કોઈ ઘરવાળી ક્રોધે ભરાઈ એને વઢી નાખતી, અથવા ક્યારેક એકાદ પીધેલ ખેડૂત એને ગાળ દેતો, પણ મોટે ભાગે લોકો તેને ખાવાનું આપતા અને પાણી પાતા. એટલું જ નહીં, પણ સાથે બાંધી જવાને કંઈ ભાતું સુદ્ધા આપતા. એના ખાનદાન વર્તનથી કેટલાક લોકોને એને વિશે સારો મત બંધાતો, તો કેટલાક વરી આવા એક અમીરી ખવાસના માણસને ભીખ માંગવા વારો આવેલો જોઈ રાજી થતા, પણ તે વિનયથી સૌના મન હરી લેતો. ઘણીવાર એને કોઈ ઝૂંપડીમાં બાઇબલનું પુસ્તક નજરે પડે તો તે મોટેથી વાંચવા મંડી પડતો. તે સાંભળી લોકોને હંમેશા લાગણી થઈ આવતી અને નવાઈ લાગતી, અને પોતે કોઈ નવો છતાં પરિચિત દેખાવ ન જોતો હોય એવો ભાસ થતો. તે ક્યારેક લોકોને સલાહ આપતો અથવા વાંચન લેખનના પોતાના જ્ઞાનનો લાભ આપતો કે કંઈક કજ્યો પતાવી આપતો. આવી મદદ તે લોકોને કરી શકતો ત્યારે તેમના આભારના વચન સાંભળવા ઊભો રહેતો નહીં, પણ તરત જ ચાલતી પકડતો. ધીરે ધીરે એના હૃદયમાં ઈશ્વરે દર્શન દેવા માંડ્યા. એકવાર બે ડોશીઓ અને એક સૈનિકની જોડે તે ચાલતો હતો. બીજી એક મુસાફરોની મંડળીએ એમને રસ્તામાં રોક્યા. એ મંડળીમાં એક શ્રીમંત સ્ત્રી અને પુરુષ બગીમાં બેઠા હતા અને બીજો એક પુરુષ અને સ્ત્રી ઘોડા પર હતા. પતિ ઘોડા પર એની દીકરી જોડે બેઠો હતો અને તેની સ્ત્રી બગીમાં એક ફ્રેન્ચ માણસ જોડે બેઠી હતી. એ માણસ કોક મુસાફર લાગતો હતો. એ મંડળીનો થોભવાનો હેતુ પેલા ફ્રેન્ચ માણસને રશિયનોના યાત્રાળુઓ બતાવવાનો હતો. રશિયામાં એક વહેમી કલ્પના એવી ચાલે છે કે આવા યાત્રાળુઓ કામ કરવાને બદલે એક ગામથી બીજે ગામ પગપાળા રખડતા ફરે છે. પેલા શ્રીમંત માણસો માહોમાએ ફ્રેન્ચ ભાષામાં વાતો કરવા લાગ્યા. એમણે ધાર્યું હશે કે તેમ કરવાથી યાત્રાળુઓ તેમની વાત સમજી નહીં શકે. ફ્રેન્ચ મુસાફર કહે, એમને પૂછો ને કે તમારી યાત્રાથી ભગવાન રાજી થાય છે એવી તમને પૂરી ખાતરી છે? પ્રશ્ન પૂછાયો. એક ડોશીએ કહ્યું, એ તો ભગવાન જાણે, અમારા પગ તીરથમાં પહોંચ્યા છે પણ અમારા હૈયા કદાચ ન પહોંચ્યા હોય. પેલા લોકો સૈનિકને પૂછ્યું, એણે કહ્યું, હું દુનિયામાં એકલો છું, મારે જવા જેવી બીજી કોઈ જગા નથી. સ્ટીફનને પૂછ્યું, તમે કોણ છો? પ્રભુનો સેવક. એ શું કહે છે? કંઈ જવાબ દેતો નથી. એ કહે છે કે પ્રભુનો સેવક છું. પાદરીનો દીકરો હશે કદાચ. એ સાવ સાધારણ માણસ નથી. તમારી પાસે કંઈ પરચુરણ છે? ફ્રેન્ચ મુસાફરે પરચુરણ કાઢ્યું. તે દરેક યાત્રાળુને 20-20 કોપેક આપ્યા. પણ એમને કહો કે આ પૈસા મેં દેવરની મીણબત્તી લેવાને નથી આપ્યા, પણ ચા લેવાને આપ્યા છે. ચા તારે માટે ચા સમજો ડોસા, તેણે સહેજ હસીને કહ્યું અને મોજવાળા હાથ થોડે સ્ટીફનનો વાંસો થાબડ્યો. ભગવાન તમારું ભલું કરે, સ્ટીફને જવાબ આપ્યો. તેમ કરતાં તેણે ટોપી માથા પરથી ઉતારી નહીં કે માથું નમાવ્યું નહીં. આ મુલાકાતથી તેને વિશેષ આનંદ થયો, કેમ કે તેણે લોકોના મતની અવગણના કરી હતી અને સૌથી સાદી અને સહેલી વસ્તુ કરી હતી. નમ્ર ભાવે 20 કોપેક સ્વીકાર્યા હતા અને તેના જોડીદાર એક આંધ્રા ભિખારીને આપી દીધા હતા. જેમ જેમ તે માણસોના મતને ઓછું અને ઓછું મહત્ત્વ આપતો ગયો, તેમ તેમ તેને અંતરમાં ઈશ્વરની ઝાંખી વધારે ને વધારે થતી લાગવા માંડી. સ્ટીફન 8 મહિના આ પ્રમાણે પગપારા ફર્યો. 9મે મહિને તેની પાસે પાસપોર્ટ નહોતો. એ કારણસર તેને પકડવામાં આવ્યો. એક પ્રાંતના મુખ્ય શહેરમાં તે કેટલાક યાત્રીઓની સાથે રાતવાસો રહેલો. ત્યાં આ ધરપકડ થઈ. એને પોલીસ ચોકીએ લઈ ગયા. ત્યાં પૂછ્યું, તું કોણ છે? તારો પાસપોર્ટ ક્યાં છે? તેણે કહ્યું, મારી પાસે પાસપોર્ટ તો નથી, હું પ્રભુનો સેવક છું. અદાલતે તેને રખડેલ વર્ગનો ગણ્યો અને સાઇબેરિયામાં રહેવા મોકલી દીધો. સાઇબેરિયામાં તેણે એક શ્રીમંત અને સુખી ખેડૂતને ત્યાં નોકરી લીધી છે અને ત્યાં કાયમનો વસવાટ કર્યો છે. નોકર તરીકે તે બગીચામાં કામ કરે છે, છોકરાને ભણાવે છે અને માંદાની માવજત કરે છે. લખ્યા સાલ 1890, 1891 અને 1898. કોની બેન. એક 1882ના મે માસની 3 તારીખે ફ્રાન્સના હાવર બંદરેથી નોત્રદામ દવા નામનું એક 3 સઢવાળું વહાણ ચીન જવા ઉપડ્યું. ચીનમાં માલ આપીને ત્યાંથી નવો માલ લઈ બ્યુનોસ આયરિસ ગયું અને ત્યાંથી પાછો બીજો માલ લઈ બ્રાઝિલ પહોંચાડ્યો. આ લાંબી સફરો ઉપરાંત વહાણને બીજા પણ અનેક કારણસર વિલંબ થયો. વહાણમાં ભાંગફોડ થઈ તેની સમરામણી કરવી પડી. મહિનાઓ સુધી પવન બંધ થઈ ગયો. વાવાઝોડાને લીધે બહુ આડે રસ્તે જતું રહેવાયું. દરિયામાં અનેક સાહસો થયા અને કેટલાય અકસ્માતો નડ્યા. તેને લીધે તેને ફ્રાન્સ પાછા પહોંચતા 4 વર્ષ થઈ ગયા. છેવટે 1886ના મે માસની 8મી તારીખે તે અમેરિકન ફરોના બંધ ડબ્બા લઈને મસેલ્સ બંદરે પહોંચ્યું. વહાણ હાવરથી ઉપડ્યું ત્યારે તેના એક કપ્તાન, એક માલમ અને 14 ખલાસી હતા. સફર દરમિયાન એક ખલાસી મરી ગયો. 4 તોફાનમાં ઝપટાઈ ગયા અને ફ્રાન્સથી જેટલા નીકળેલા તેમાંથી માત્ર 9 જ ઘેર પાછા ફર્યા. જે માણસો ઓછા થયા તેમની જગ્યાએ 2 અમેરિકન, 1 હબસી અને સિંગાપુરના એક દારૂના પીઠામાંથી ઉઠાવી આણેલો 1 સ્વીડ એટલા નવા લીધા હતા. વહાણના સઢ સંકેલી લેવામાં આવ્યા અને દોરડા તંગ બાંધવામાં આવ્યા. વરાળથી ચાલતી અને ભારે અવાજ કરનારી એક હોડી વહાણને ખેંચી ગઈ અને તેને ડક્કા પર નાંગરેલા વહાણોની હારમાં મૂકી દીધું. દરિયો શાંત હતો. માત્ર પાણીનો સહેજ સાજ ઉછાળો કાંઠા પર પછાડ મારતો હતો. ડક્કા પર ઊભેલા વહાણોની હારમાં આ વહાણે જગા લીધી. ત્યાં મોટા અને નાના તમામ કદ આકાર અને જાતના અને દુનિયાના દેશ દેશમાંથી આવેલા વહાણોની ભારે ઠટ જામી હતી. નોત્રામ દામમ દવા એક ઇટાલિયન એક વિલાયતી વહાણ બેની વચ્ચે પડ્યું હતું. એ બંનેએ જરા જરા કોરે ખસીને આ નવા સોબતીને માટે જગા કરી હતી. કપ્તાને જકાત ખાતાના અમલદારોને બંદરના અધિકારીઓ જોડે કામ પતાવી લીધું તે પછી તરત જ તેણે મોટાભાગના ખલાસીઓને કાંઠે જઈ રાત રહેવાની રજા આપી. ઉનાળાની ગરમ રાત હતી. માર્સેલ્સના શેરીઓ રોશનીથી ઝાકમઝોર હતી. રાંધેલા ખોરાકની વાસ, લોકોની વાતોનો ગુંજરાવ અને વાહનોના ઘોંઘાટ વાતાવરણમાં વ્યાપી રહ્યા હતા અને તેમાં વચ્ચે વચ્ચે આનંદોત્સવના અવાજની મેળવણી થતી હતી. નોત્રોદામ દવાના ખલાસીઓએ 4 મહિનાથી કાંઠા પર પગ મૂક્યો ન હતો એટલે આજે તેઓ બંદરે ઉતર્યા ત્યારે 2 જણની જોડી કરીને બીતે બીતે ચાલવા લાગ્યા. જાણે શહેરમાં કદી ન આવેલા ગામડિયા ના હોય. ડક્કાની લગોલગ જે શેરીઓ હતી તેમાં ફરી વર્યા. કૂતરા કશુંક શોધતા હોય ત્યારે જેમ બધે નાક અડાડીને શું જુએ છે તેમ આ લોકોની આંખો કશાકની શોધમાં ચારે બાજુ ફરતી હતી. 4 મહિના થયા તેમણે કોઈ સ્ત્રીનું મોઢું જોયું નહોતું. સૌથી મોખરે કાલેસ્ટી દુખલો નામનો એક મજબૂત અને ચપર ખલાસી ચાલતો હતો. એમની ટોરી કાંઠે ઉતરે ત્યારે હંમેશા સૌથી આગળ એ જ ચાલે. સારી રીતે જગ્યાઓ કેમ શોધી કાઢવી અને ક્યારેક સંકટમાં સપડાઈ જવાય તો તેમાંથી કેમ નીકળવું એ એને આવડતું. ખલાસીઓ કાંઠે ઉતરે ત્યારે ઘણીવાર કરે છે એવા ટંટા ફિસ્સાથી તે બનતા સુધી દૂર જ રહેતો. પણ બીજા જોડીદારોને લીધે ક્યારેક ઉતરવું પડે ત્યારે સામા લડનારને તો ખો બોલાવી દેતો. બંદરની શેરીઓ જાણે પેલા માણસની ગટરો ના હોય એવી રીતે ગામ તરફથી દરિયા તરફ જાય છે. તેના ભેજવાળા ભોંયરા અને જૂના કાતરિયામાંથી જે નાક ફાડી નાખે એવી ગંધ આવે છે. તે હવામાં ચોમેર ફેલાય છે. પેલા ખલાસીઓએ આ શેરીઓમાં થોડીવાર આમ તેમ લટાર મારી. છેવટે કાલેસ્તીએ એક બાજુની સાંકડી શેરી શોધી કાઢી. ત્યાં ઘરોના બારણા પર મોટા અને ઝગમગતા ફાનસ લટકતા હતા. તે આ શેરીમાં વર્યો. બીજા ગાતા અને ઠઠ્ઠા મસ્કરી કરતા એની પાછળ ચાલ્યા. આ ફાનસોના રંગીન કાચ પર ઘરના નંબર બહુ મોટે અક્ષરે ચિત્રેલા હતા. નીચા બારણામાં ઘાસના ગૂંથણવાળી ખુરશીઓમાં ફરાક પહેરીને સ્ત્રીઓ બેઠેલી હતી. ખલાસીઓને જોતા જ તે ઊઠીને ઘસી આવી. શેરીમાં દોડી ખલાસીઓનો રસ્તો રોકીને ઊભી રહી અને દરેક જણે એમને લોભાવીને પોતપોતાની બોર્ડમાં લઈ જવાનો પ્રયત્ન કરવા લાગી. કેટલીક વાર કોઈ ગલીને છેડે એકાદ બારણું અણધાર્યું ઉગડે તે તેમાં કોઈ અર્ધનગ્ન સ્ત્રી દેખા દે. તેણે બહુ ટૂંકું ફરાક અને બહુ ખુલતા ગારાવાળી અને ઝીકણી કોરવાળી કાંચરી પહેર્યા હોય. એ છોકરાઓ અહીં આવો એવી એક સ્ત્રીએ આગેથી બૂમ પાડી. એટલું જ નહીં પણ જાતે દોટ મૂકી એક ખલાસીને પકડ્યો અને પોતાનું બધું જોર વાપરી તેને પોતાની બોર્ડ તરફ ખેંચ્યો. કોઈ કરોરીઓ પોતાના કરતાં જોરાવર એવી માખીને પકડે એમ આ સ્ત્રી પેલાને વર્ગી રહી. ખલાસીએ ઢીલો વિરોધ કર્યો અને બીજા આ ગજગ્રહનું પરિણામ જોવા ઊભા રહ્યા. આ કાલેસ્ટી દુકેલએ બૂમ પાડી, ત્યાં નહીં, એ ત્યાં જવાનું નથી, આગળ આવો. ખલાસીએ હુકમ માન્યો અને બરજબરીએ પેલી સ્ત્રીની ચૂડમાંથી છૂટો થયો. ખલાસીઓ આગળ ચાલ્યા ગયા અને પેલી ખીજવાયેલી બૈરી પાછળ ગારો દેતી રહી ગઈ. જપાજપીનો કોલાહલ સાંભળી એ શેરીની બીજી સ્ત્રીઓ દોડી આવી ખલાસીઓ પર તૂટી પડી અને ગોગરે સાદે પોતાના માલના વખાણ કરવા લાગી. પણ ખલાસીઓ તો આગળ ને આગળ ચાલ્યા ગયા. રસ્તામાં ક્યારેક તેમને મમરેજ ખવડાવતો કોઈ સૈનિક કે કોઈ રડ્યો ખડ્યો કારકુન કે વેપારી કોઈ જાણીતી જગ્યાએ જતા સામા મળતા. બીજી શેરીઓમાં એ જ જાતના બીજા દીવા બળતા હતા, પણ આ સૈનિકો તો ઘરોના વાડામાંથી વહેતો અને દુર્ગંધ મારતો કિચડ ખૂંતા આગળ ને આગળ ચાલ્યા. છેવટે બીજા ઘર કરતાં કંઈક સારા દેખાવવાળું એક ઘર આવ્યું. ત્યાં દુકલો થોભ્યો અને જોડીદારોને અંદર લઈ ગયો. ખલાસીઓ ઘરના દીવાનખાનામાં બેઠા હતા. દરેક જણે એક એક સોંપતી પસંદ કરી હતી, તેમાંથી તે આખી સાંજ છૂટો પડ્યો નહીં એવો આ જગાનો ખ્યાલ હતો. ત્રણ ટેબલ જોડાજોડ મૂકવામાં આવ્યા હતા. પહેલાં તો ખલાસીઓએ પોતપોતાની સોંપતી જોડે બેસીને દારૂ ઢીંચ્યો, પછી ઊઠીને મારા પર ગયા. લાકડાની નિસરણી પર 20 જણાના જાડા બૂટના ભારે ખડખડાટ લાંબી વખત સુધી ચાલ્યો. લથડિયા ખાતા સૌ સાંકડા બારણામાં થઈને જુદી જુદી ઓરડીઓમાં પહોંચ્યા. ત્યાંથી અવારનવાર દારૂ પીવા નીચે ઉતરતા અને ફરી પાછા મારા પર જતા. દારૂ પીવામાં કંઈ હિસાબ કે સુમાર રહ્યો નહીં. 6 મહિનાનો આખો પગાર 4 કલાકના વ્યભિચારમાં ખલાસ થઈ ગયો. રાતના 11-1 વાગે બધા દારૂમાં ચકચૂર થઈ ગયા હતા અને લોહિયારી આંખે એલફેલ બોલતા હતા. પોતે શું બોલે છે એનું એમને ભાન નહોતું. તેઓ ગાતા ઘાંટાઘાંટ કરતા, મુક્કી મારીને ટેબલ ધંધણાવી મૂકતા અથવા ગળામાં દારૂ રેડતા આ જોડીદારોની સાથે કાલેસ્ટી દુકલો પણ સામેલ હતો. તેની સાથે એક મોટી કદાવર અને લાલ ગોમ મોઢાવાળી સ્ત્રી બેઠી હતી. દુકેલોએ પણ દારૂ તો બીજાઓના જેટલો જ ઢીંચ્યો હતો, પણ હજુ ભાન છેક ગુમાવ્યું નહોતું. કેટલાક વ્યવસ્થિત અને કટિબદ્ધ વિચારો એના મગજમાં અવારનવાર ઝબૂકતા જતા એના હૃદયમાં કોમળતાનો ભાવ પેદા થયો અને પાસે બેઠેલી સોંપતીને કંઈક કહેવું એવો વિચાર કરવા લાગ્યો. પણ મગજમાં વિચાર આવે કે તરત જ પાછા અલોપ થઈ જાય, એટલે ન તો એ વિચાર યાદ રહે કે ન બોલીને પ્રગટ કરી શકાય. હા, છેવટે તેણે જેમ તેમ કરતા કહ્યું, બરાબર બરાબર, અને તું અહીં લાંબા વખતથી રહે છે? 6 મહિનાથી, સ્ત્રીએ કહ્યું. દુકેલાએ માથું ડોલાવ્યું, જાણે એની વાતમાં સંમતિ પુરાવતો ન હોય. તું અહીં સુખી છે? સ્ત્રી પરવાર વિચારમાં પડી. હું ટેવાઈ ગઈ છું, તેણે કહ્યું. જેમ તેમ કરીને જીવતર પૂરું કરવું રહ્યું. ક્યાંક નોકરી કરવી કે ધોબીખાનામાં કામ કરવું, એના જેટલું આ કામ ખરાબ નથી. દુકલોએ સંમતિપૂર્વક માથું ડોલાવ્યું, જાણે આ વાતને સારું પણ એની સ્તુતિ કરતો ન હોય. તું આ જિલ્લામાં જન્મી છે? સ્ત્રીએ માથું ધુણાવી ના પાડી. બહુ દૂરથી આવી છે? સ્ત્રીએ માથું ડોલાવી હા પાડી. ક્યાંથી? સ્ત્રી કંઈક યાદ કરવા માંગતી હોય એમ અટકી અને પછી બોલી, હું પરપિનાનની છું. હા હા, કહે તેણે પ્રશ્ન પૂછવા બંધ કર્યા. અને તમે કોણ છો? ખલાસી? હવે સ્ત્રીએ પૂછવા માંડ્યું. હા, અમે બધા ખલાસી છીએ. તમે બહુ લાંબી સફરે ગયા હતા? હા, બહુ જ લાંબી. અમે કંઈ કંઈ મુલક જોઈ નાખ્યા. તમે આખી દુનિયા ફરી આવ્યા? હા, એક વાર નહીં પણ બે વાર પૃથ્વીની પ્રદક્ષિણા કરી. સ્ત્રી જાણે કંઈક યાદ કરતી હોય એમ ફરી થોભી, પછી કહે, તમને રસ્તે ઘણા વાહન મળ્યા હશે નહીં? હાસ તો તમને નૂત્રદામ દવા મળેલું ખરું? એ નામનું એક વહાણ છે. પોતાના જ વહાણનું નામ સાંભળી દુકડોને નવાઈ લાગી. તેને થયું, જરા જોઈએ તો ખરા આગળ શું કહે છે તે. હા, મળેલું. તેણે કહ્યું, ગયે અઠવાડિયે જ મળેલું. સાચે જ? કહેતા સ્ત્રીના મોં પરનું લોહી ઉડી ગયું. નહીં તો ખરેખર ખોટું તો નથી કહેતા ને? ભગવાન પૂછે મને, તેણે કસમ ખાધા, સાવ સાચું કહું છું. એ વહાણ પર કોઈ કાલેસ્તી દુકલો નામનો માણસ તમને મળેલો નહીં? કાલેસ્તી દુકલો? તેણે એ નામ ફરી ઉચ્ચાર્યું. તેને નવાઈ લાગી. એટલું જ નહીં પણ તે ચોંકી ઉઠ્યો. આ બૈરી એનું નામ સી રીતે જાણતી હશે? કેમ, તું એને ઓળખે છે? તેણે પૂછ્યું. સ્ત્રી પણ ચોંકી ઉઠી હતી, એમ સ્પષ્ટ દેખાતું હતું. ના, હું નહીં, પણ અહીં એક બીજી બૈરી છે, તે એને ઓળખે છે. કઈ બૈરી? આ જ ઘરમાં છે? ના, અહીં પડોશમાં છે. ક્યાં છે? કહે તો મને. બહુ આગે નથી. એ કોણ છે? કોણ હોય વરી બૈરી મારા જેવી? એને આ માણસ જોડે શું સંબંધ છે? હું શું જાણું, કદાચ એક જ ગામના હશે. બંને જણે એકબીજાની આંખોમાં સોંસરી અને ભેદક નજર નાખી. મારે એ બૈરીને મળવું છે. કેમ, એને કંઈ કહેવું છે? હા, એને કહેવું છે કે કહેવું છે શું? કે મેં દુલેકોને જોયો છે. તમે દુલેકોને જોયો છે? એ જીવતો છે? સાજો તાજો છે? સાવ સાજો છે. પણ તારે એ વાતનું શું કામ છે? સ્ત્રી ચૂપ થઈ ગઈ અને તેણે ફરી ચિત્તને એકાગ્ર કર્યું. પછી ધીરે રહીને બોલી, નોત્રો દામ દવા કયે બંદરે જવા નીકળ્યું છે? કયે બંદરે? માસેલ્સ વરી. ખરેખર? સ્ત્રીથી બૂમ પડાઈ ગઈ. હા, ખરેખર, સાવ સાચું. અને તમે દુકલોને ઓળખો છો? મેં તો ક્યારનું કહ્યું કે હું ઓળખું છું. સ્ત્રીએ જરાક વિચાર કરી જોયો. હા હા, સારું થયું, તે ધીરે સાદે બોલી. તારે એનું શું કામ છે? તમે એને મળો તો એને કહેજો. ના ના, જવા દો. ના કહેશો? શું કહું એને? કશું નહીં, જવા દો ને. એ વાત એની સામે નજર નાખતા દુકલોના મનની બેચાની વધવા લાગી. તું પોતે એને ઓળખે છે? તેણે પૂછ્યું. ના, હું પોતે નથી ઓળખતી. તો પછી તારે એનું શું કામ છે? સ્ત્રીએ જવાબ ના આપ્યો, પણ કૂદકો મારીને ઊભી થઈ અને ગલ્લા આગળ જ્યાં ઘરની માલિક બેઠી હતી ત્યાં ગઈ. ત્યાંથી એક લીંબુ લીધું, તેની બે ચીર કરી અને તે પાણીના જામમાં નીચોવી કાલેસ્ટીને આપ્યું. લો, આ પીવો. આ શા માટે છે? તેણે જામ હાથમાં લેતા પૂછ્યું. તમારું મગજ ઠેકાણે આવે એટલા માટે. પછી હું તમને કંઈક વાત કહીશ, આ પી જાઓ. દુકલો તો તે પી ગયો અને હાથ વડે ઓઠ લૂછી નાખ્યા. ચાલ, હવે કહે, ધ્યાન દઈને સાંભળું છું. પણ તમે એને એમ ન જાણવા દેશો કે તમે મને જોઈ છે? તેમજ એ પણ ન કહેશો કે તમે આ વાત કોની પાસેથી સાંભળી છે? વારું, નહીં કહું. સોગંદ ખાઓ. તેણે સોગંદ ખાધા. ભગવાન સાક્ષી છે? હો, હા, ભગવાન સાક્ષી છે. સારું, ત્યારે એને એમ કહેજો કે તારા બાપ અને તારી મા મરી ગયા છે અને તારો ભાઈ પણ ગામમાં તાવનો વાવર ચાલ્યો અને એ બધા એક જ મહિનામાં મરી ગયા. દુકલોને હૃદય પર લોહીનો ઘસારો થતો લાગ્યો. થોડીક પર તો તે ચૂપ બેસી રહ્યો, શું કહેવું તે સૂજ્યું નહીં. પછી બોલ્યો, ખરી વાત? હા, ખરેખરી. તમે કોણે કહ્યું? સ્ત્રીએ કાલેસ્તીના ખભા પર હાથ મૂક્યા અને તેની આંખો સામે સોંસરી નજરે જોઈ રહી. તમે સોગન ખાઓ કે તમે એ વાતને કહેશો નહીં. તેણે સોગન ખાધા. ભગવાન મને પૂછે જો કોઈને કહું તો, હું એની બેન છું. ફ્રાન્સિયા? કાલેસ્તીથી કાર્મિતિસ પડાઈ ગઈ. ફ્રાન્સિયા એકીટસે એની સામે જોઈ રહી અને હોઠ ધીરે ધીરે ફરકાવીને જાણે એમાંથી બોલ જ ન નીકળતા હોય એવી રીતે બોલી, ત્યારે તું જ કાલેસ્તી છે એમ? બંને જણા હાલ્યા ચાલ્યા નહીં, પણ જાણે સજ્જડ થઈ ગયા હોય એમ એકબીજાની આંખો સામે ટગર ટગર જોતા બેસી રહ્યા. એમની આસપાસ બીજાઓ પીધેલ અવાજે શોરબકોર કરતા હતા. પ્યાલાના ખણખણાટ, હાથના તાબોટા, એડીઓના ખડખડાટ અને સ્ત્રીઓની ભેદક કિસ્સો કાને પડતા હતા અને તેમાં ગાનતાન અને બૂમબરાડાની મેળવણી થતી હતી. એ કેમ કરીને બન્યું? કાલેસીએ એટલો ધીરો અવાજ કાઢ્યો કે ફ્રાન્સિયા પણ એના શબ્દો પૂરા સાંભળી ન શકી. તેની આંખો એકાએક આંસુથી ભરાઈ આવી. તે કહેવા લાગી, એ ત્રણને કાર એક જ મહિનામાં લઈ ગયો, પછી હું શું કરું? હું એકલી પડી. દવા, ડાક્ટર અને ત્રણ દફનનું ખર્ચ એ દેવું ભરવાને મારી એક એક ચીજ વેચવી પડી. મારી પાસે પહેરેલા કપડાં સિવાય કશું ન રહ્યું. હું કાશ્યુને ત્યાં નોકર રહી. તમને યાદ છે એ માણસ, પેલો લંગડો? હું ત્યારે 15 જ વર્ષની હતી. તું ગયો ત્યારે મને 14 પણ પૂરા નહોતા થયા. મેં એની સાથે આડો વ્યવહાર કર્યો. અમે ખેડૂતની છોકરીઓ કેવી મૂરખઈએ છીએ તે તું જાણે છે. પછી હું એક અમલદારને ત્યાં આયા થઈ. ત્યાં પણ એની એ જ દશા. થોડો વખત એ માણસે મને રખાત તરીકે રાખી અને મને જુદું રહેવાનું પણ ગોઠવી આપ્યું, પણ એ લાંબો વખત ચાલ્યું નહીં. એણે મને વહેતી મૂકી. 3 દિવસની લાંગણ થઈ. કોઈ નોકરીમાં રાખે જ નહીં એટલે બીજી બૈરીઓની પેઠે હું પણ અહીં આવી. બોલતા બોલતા એની આંખમાંથી 14 આંસુ વહેવા લાગ્યા. તેનાથી તેના ગાલ બીંજાઈ ગયા અને આંસુ ટપકીને મોંમાં જવા લાગ્યા. અરે રે, આપણે આ શું કર્યું? કાલેસ્તી બોલ્યો, મેં ધાર્યું તું પણ મરી ગયો હઈશ. મારો ઉપાય શો? તે રોતા રોતા બહુ જ ધીમેથી બોલી. મેં તને ઓળખ્યો કેમ નહીં? કાલેસીએ પણ હોઠ ફફડાવતા જ કહ્યું, કોણ જાણે, મારો વાંક નથી. કંઈ તે દૃષ્કે રોવા લાગી. હું તને કેવી રીતે ઓળખી શકું ભાઈ? ફરી બોલ્યો, હું તને ઘેર મૂકીને ગયો ત્યારે તારો દેખાવ કેવો જુદો હતો, પણ તારે તો મને ઓળખવો જોઈતો હતો. બેને નિરાશાથી હાથ ઊંચા કર્યા. હું તો એટલા બધા પુરુષોને જોઉં છું કે ન પૂછ વાત, હવે મને બધા એક સરખા દેખાય છે. ભાઈનું હૈયું દુઃખથી એવું ભેદાઈ ગયું કે નાના છોકરાને કોઈ મારે અને તે મોટેથી ભેંકડો મૂકે એની પેઠે રડવાનું એને મન થઈ આવ્યું. તે ઉઠ્યો અને બેનને નજર સામે હાથ છેટે ઊભી કરીને પકડી રાખી. પછી પોતાના મોટા ખલાસીના પંજામાં એનું માથું ઝાલ્યું અને તેના મોઢા સામે એકીટસે જોઈ રહ્યો. ધીરે ધીરે એને ઓળખ પડતી ગઈ. જે નાનકડી પાત્રી આનંદથી કલ્લોલ કરતી બારાને તે ઘેર મૂકી ગયેલો તે જ આ હતી. જેમને આશરે એને મૂકી ગયેલો તેમની તો આંખો બંધ કરવાનું એ બિચારીને નસીબે આવ્યું હતું. હા, તું જ ફ્રાન્સિયા છે મારી બેન, તે બોલી ઉઠ્યો અને એકાએક ડૂસકા ભરવા લાગ્યો. એ મજબૂત કદાવર માણસના ડૂસકા હતા અને દરવડિયાની હેગડકી જેવો એનો અવાજ હતો. તેણે બેનનું માથું છોડી દીધું અને ટેબલ પર એટલા જોરથી મુક્કો માર્યો કે કાચના જામ નીચે પડીને કકડા થઈ ગયા. પછી તેણે ગરૂ ફાટી જાય એવે સાદે રાડ પાડી. તેના જોડીદારો નવાઈ પામતા એની પાસે દોડી આવ્યા. જુઓ ને કેવો ડંફાસ મારે છે, એક જણાએ કહ્યું. એ રાડો બંધ કર, બીજો બોલ્યો. અરે આ દુકલો સાની આ ઘાટાઘાટ કરી મૂકી છે, ચાલ પાછા મેળે જઈએ, ત્રીજાએ કહ્યું. અને તેણે એક હાથે કાલેસ્ટીની બાંહ પકડી, તેનો બીજો હાથ એક લાલચોર મોઢાવાળી હસ્તી કારી આંખો અને ગુલાબી પોરા ગારાના રેશમી ફરાકવાળી એક સ્ત્રીને વિઢરાયેલો હતો. કાલેસ્ટી એકાએક શાંત થઈ ગયો અને સાહસ ખાઈ પોતાના જોડીદારો સામે જોવા લાગ્યો. પછી તે જ્યારે લડવા નીકળતો ત્યારે એના મોઢા પર જે વિચિત્ર અને નિશ્ચયસૂચક ભાવ ફેલાતો એવો જ ભાવ અત્યારે એના ચહેરા પર દેખાયો. તે લથડિયા ખાતો પેલી છોકરીને પકડી રાખનાર ખલાસી પાસે ગયો, તેને જોરથી ધપ્પો માર્યો ને બંનેને છૂટા પાડ્યા. ખસ અહીંથી, જોતો નથી એ તારી બેન છે તે, એ દરેક બૈરી કોકની તો બેન હશે જ ને. જો આ મારી બેન ફ્રાન્સિયા છે, હા હા હા. અને તે એવા જોર જોરથી દુસકા ખાવા લાગ્યો કે એનો અવાજ લગભગ હસવાના જેવો જ લાગે. પણ તેણે લથડિયું ખાધું, હાથ ઊંચા કર્યા અને દર દઈને ભોંય પર પડ્યો. ત્યાં તે આરોટવા લાગ્યો અને હાથ પગ જમીન પર પછાડવા લાગ્યો. હૈયું ફાટું ફાટું થઈ રહ્યું હોય એમ એનું ગરું રૂંધાઈ ગયું. એને પથારીમાં સુવડાવો જોઈએ, એક જોડીદારે કહ્યું. આપણે રસ્તા પર જઈશું તો પોલીસ એને પકડી લેશે. જોડીદારો એને ઉપાડી માર પર ફ્રાન્સિયાની ઓરડીમાં લઈ ગયા ને ત્યાં બેનની પથારી પર એને સુવડાવ્યો. ત્રણ મૃત્યુ. એક, પાનખરનો વખત હતો. ગોરી રસ્તા પર બે ગાડી સપાટા બંધ જતી હતી. ઘોડા પૂરપાટ દોડી રહ્યા હતા. પહેલી ગાડીમાં બે સ્ત્રીઓ બેઠી હતી. એક શેઠાણી હતી, તે પાતરી અને ફિક્કી હતી. બીજી નોકર હતી, તે જાડી અને લાલ બૂમ અને ચરકતી હતી. તેને માથે જે ટોપી હતી તેનો રંગ ઉડી ગયેલો હતો ને તેના ટૂંકા સૂકા વાળ ટોપી નીચેથી ખસી જતા હતા. તેને તે રાતા હાથ વડે ફરી ફરીને સંકોરી સરખા કરતી હતી. હાથ પરનું મોજું ફાટી ગયું હતું. તેની ભરાવદાર છાતી પર ઊનની સાલ ઢાંકેલી હતી. આરોગ્ય એના અંગે અંગમાં બોલી રહ્યું હતું. તેની ચંચર કારી આંખો ક્યારેક બારી આગળથી સરી જતા ખેતરો નિહાળતી, ક્યારેક ડરતી ડરતી શેઠાણી તરફ જોઈ લેતી અને ક્યારેક બેચેન બની ગાડીના ખૂણા તપાસતી. તેના નાકની આગળ અભરાઈએ ટીંગાડેલો શેઠાણીનો ટોપ લટકતો હતો. તેના ખોરામાં એક ગલુડિયું પડ્યું હતું. તેના પગ ગાડીમાં ખડકેલી પેટીઓ પર ટેકવેલા હતા અને પેટીઓ પર અથડાતા તેનો ટપ ટપ અવાજ સંભળાતો. સાથે ગાડીઓની સ્પ્રિંગો ચૂંચું કરતી અને બારીઓના ચોકઠા ખખડતા તેનો પણ અવાજ એમાં સૂર પુરાવતો. શેઠાણીએ બે હાથ જોડીને ઢીંચણ પર રાખ્યા હતા, આંખો બંધ કરી હતી, પીઠ પાછળ તકિયા ટેકવ્યા હતા. તેના પર તે ધીરે ધીરે ઝોલા ખાતી હતી. અવારનવાર સહેજ ભવા ચડાવી બહુ જ ધીરેથી ઉધરસ ખાતી. એને માથે નાની દોરી ટોપી હતી અને કોમર સફેદ ગરા પર ભૂરો રૂમાલ બાંધેલો હતો. સહેજ રતુમડા બહુ જ આછા અને ઓરેલા વારમાં પાડેલો સીધો સેંથો ટોપી નીચે જરા તરા દેખાતો હતો. એ પોરા સેઠાની ચામડી સાવ દોરી હતી અને તે સૂકી હોય જાણે મરણનો આભાસ આપતી હતી. તેના અંગો નાજુક અને રૂપારા હતા, પણ ચામડી મેચથી ભરેલી અને ફિકાસ પડતી હતી. છતાં તેના ગાલ પર ઘાસણીના રોગીને હોય એવી લાલી હતી. ઓઠ સૂકા અને વારંવાર ફરકતા હતા. પાપણો આછા વારવારી અને સીધી શર્ટ હતી. મુસાફરીમાં પહેરવાનો તેનો સુતરાઉ ઢગલો સૂકી સપાટ છાતી પર ઢાંકેલો હતો. આંખો મીચેલી હતી, છતાં મોઢા પર થાક, ચીડ અને લાંબા કાનના દર્દનો ભાવ તરી આવતો હતો. ગાડી પાછળની બેઠક પર એક નોકર બેઠેલો હતો. તે બેઠકના હાથા પર ટેકો દઈને જોકા ખાતો હતો. ગાડીવાન મોટેથી બૂમો પાડી ચાર મોટા અને પરસેવે નહીં રહેલા ઘોડાને સિસકારી રહ્યો હતો અને પાછળની ગાડીનો ગાડીવાન એને બોલાવતો હતો, તેના તરફ અવારનવાર નજર રાખતો હતો. રસ્તાની માટી અને ચાકવાળી સપાટી પર પૈડાના પોરા અને સમાંતર ચીલા એકધારા અને ઝપાટા ભેર ફેલાતા હતા. આકાશ ધૂંધરું હતું, હવા ઠંડી હતી. ખેતરો અને રસ્તા પર ભીનું ઝાકર જામી રહ્યું હતું. ગાડીની અંદર હવા બંધિયાર હોવાથી ઉકળાટ થતો હતો અને કોલન વોટર તથા દૂરની વાસ આવતી હતી. માંદી શેઠાણીએ ડોક સહેજ ઊંચી કરી ધીરે રહીને આંખો ઉગાડી. આંખો મોટી અને તેજસ્વી હતી. ફરી પાછું કહી તેણે નોકરના ઢગલાનો એક છેડો પગને સહેજ અડેલો હતો. તે એના રૂપારા પાતળા હાથ વડે એકદમ ખસેડી નાખ્યો અને દુઃખને લીધે મોઢું મચકોડ્યું. મત્રેસાએ બંને હાથ વડે ડગલો ભેગો કરી લીધો. મજબૂત પગ પર ઊભી થઈ ને જરા દૂર જઈને બેઠી. તેનો તાજો ચહેરો પણ લાલચોર થઈ ગયો. શેઠાણીએ પણ બંને હાથ બેઠક પર ટેકવી ઊંચી થઈને સહેજ આગી બેસવાનો પ્રયત્ન કર્યો, પણ શરીરમાં એટલી શક્તિ નહોતી. તેનું મોઢું મચકોડાયું, ચહેરા પર કમજોર ગુસ્સા, દ્વેષ અને કટાક્ષનો ભાવ છવાઈ ગયો. તેને લીધે આખા ચહેરાની કરા ફરી ગઈ. મને જરા મદદ તો કર, નાના એવી ઉઠવેટ ના કરતી, આટલું તો હું પોતે કરી શકીશ, પણ મહેરબાની કરીને તારી થેલીઓ કે બીજું કશું મારી પાછળ ન મૂકતી હોય તો. ના, તું મને અડે નહીં, એ જ સારું છે. મને કેમ અડાય અને કેમ ફેરવાય એ તને આવડતું તો છે ને? કંઈ શેઠાણીએ આંખો મીચી દીધી. પાછી એકાએક પાપણો ઉગાડી નોકર સામે તાકીને જોઈ રહી. મદ્રેસા એની સામે જોઈ નીચલો લાલચોર હોઠ કરડવા લાગી. શેઠાણીની છાતીમાંથી ઊંડો નિશ્વાસો નીકળ્યો અને તે પૂરો થઈ રહે તે પહેલાં ખાંસી આવવા લાગી. તેણે નજર ફેરવી લીધી, મોઢું મચકોડ્યું અને બંને હાથે જોરથી છાતીને પકડી રાખી. ખાંસી મટી એટલે ફરી પાછી આંખો મીચી અને સૂનમૂન બેસી રહી. બંને ગાડીઓ એક ગામડામાં દાખલ થઈ. મત્રેસાએ સાલ નીચેથી જાડો હાથ કાઢ્યો અને છાતી પર ક્રોસની નિશાની કરી. શું છે એ? શેઠાણીએ પૂછ્યું. સ્ટેશન છે ભાઈ, હું પૂછું છું તે ક્રોસની નિશાની શા માટે કરી? અહીં એક દેવર છે ભાઈ સાહેબ. માંદી શેઠાણીએ બારી તરફ નજર કરી અને ગામડાના જે મોટા દેવર પાસેથી ગાડી પસાર થતી હતી તેના તરફ મોટી આંખો ફાડીને જોઈ રહી. બંને ગાડી સ્ટેશન આગળ થોભી. પાછલી ગાડીમાંથી માંદીબાઈનો વર અને ડાક્ટર ઉતરી પડ્યા. અને આગલી ગાડી પાસે આવ્યા. કેમ લાગે છે? કંઈ ડાક્ટરે નાડી પર હાથ મૂક્યો. કેમ લાગે છે તને? થાકતો નથી લાગ્યો ને? શેઠે ફ્રેન્ચમાં પૂછ્યું. જરા ઉતરીને બહાર નથી આવવું? મત્રેસા પોટલા ભેગા કરી એક ખૂણામાં દબાઈને બેઠી, જેથી આ લોકોની વાતમાં ખલેલ ન પડે. ખાસ કંઈ નથી છે એવું ને એવું જ છે, શેઠાણીએ કહ્યું. મારે નથી ઉતરવું. ધણી જરા ઊભો રહી સ્ટેશનના મકાનમાં ગયો. મત્રેસા પણ ગાડીમાંથી કૂદી પડી અને પગની આંગળીઓ પર ચાલતી ચાલતી દૂરમાં થઈને દરવાજામાં બેઠી. હું માંદી છું એટલા માટે તમારે કંઈ ભૂખ્યા રહેવાની જરૂર નથી. ગાડીની બારી પાસે ડાક્ટર ઊભો હતો. તેને શેઠાણીએ સહેજ મોં મલકાવીને કહ્યું. ડાક્ટર ગાડી પાસેથી ધીરે પગલે ગયો અને કૂદકા મારતો સ્ટેશનના પગથિયા ચડી ગયો. એટલે તરત શેઠાણી મનમાં કહેવા લાગી, મારો તો કોઈ ભાવ જ પૂછતું નથી, એ સૌ સાજા છે એટલે એમને પરવા નથી. હે મારા પ્રભુ, કેમ ડાક્ટર? ડાક્ટર મળ્યો એટલે મોં મલકાવીને હાથ ઘસતા ઘસતા શેઠે કહ્યું, મેં ખાણાનો કરંડિયો અહીં લાવવાનું કહ્યું છે, તમને શું લાગે છે? 100% વાત, ડાક્ટરે જવાબ દીધો. કેમ એને કેમ છે? શેઠે નિશાસો નાખી ધીરે અવાજે પૂછ્યું અને ભવા ચડાવ્યા. મેં તો તમને કહ્યું છે, મેરી બેન ઇટાલી પહોંચી શકવાના નથી. ભગવાન કરે ને આવી હવામાં મોસ્કો પહોંચી જાય તો એ ઘણું છે, પણ આપણે શું કરીએ? હે ભગવાન, હે મારા પ્રભુ કહી શેઠે હાથ વડે આંખો ઢાંકી દીધી. ખાવાનો કરંડિયો લાવનાર માણસને કહ્યું, લાવ અહીંયા. એમણે ઘેર જ રહેવું જોઈતું હતું. કંઈ ડાક્ટરે ખભા ચડાવ્યા, પણ હું શું કરું? શેઠ બોલ્યા, તમે તો જાણો છો, મેં એને ઘેર રાખવાને બધા ઉપાય અજમાવ્યા. ખર્ચની વાત કરી, છોકરાને પાછળ મૂકી જવા પડશે ને, તે હેરાન થશે. એ કહ્યું, મારા વેપારને કેવો ધક્કો લાગશે એનું પણ વર્ણન કર્યું, પણ એણે એક વાત સાંભળી નહીં. એ તો જાણે સાજી ન હોય એમ પરદેશમાં કેવી રીતે રહેવું એની યોજનાઓ ઘડે છે. એની સ્થિતિ વિશે સાચી વાત કહીએ તો હાથે કરીને એને મારવા જેવું થાય. મરી તો એ ચૂકેલા જ છે, એ તમારે સમજવું જોઈએ. વાસિલી શેઠ, માણસ ફેફસા વિના જીવી શકતું નથી અને ફેફસા કંઈ નવા ઉગવાના નથી. બહુ દુઃખની વાત છે. ખરેખરું વસમું કામ છે, પણ કરાય શું? મારું ને તમારું કામ તો એટલું જ છે કે એમનો આખરકાર શાંતિમાં જાય એવી તજવીજ કરવી. એને માટે તો પાદરી જોઈએ. એ તો મારા પ્રભુ, મારી કેવી દુર્દશા! મારે એને વિલની યાદ દેવી પડશે. ચાહે તો થાય, પણ એ વાત મારાથી એની આગળ થઈ શકવાની નથી. તમે તો જાણો છો એ કેવી ભલી છે. છતાં રસ્તા ગાડી ચાલવા જેવા થાય ત્યાં સુધી થોભી જવા એમને સમજાવી જુઓ. ડાક્ટરે માથું હલાવીને કહ્યું, નહીં તો કદાચ મુસાફરીમાં જ કંઈક માઠો બનાવ બની જશે. અક્ષુ અલી, ઓ અક્ષુ ની રાડો પાડતા સ્ટેશન માસ્તરની છોકરીએ બંડી માથા પર નાખી અને કાદવવાળા પાછલા ઓટલા પર પગ પછાડ્યા. અલી આવે છે કે? ચાલ પેલી શેઠાણીને જોવા જઈએ. કહે છે કે એની છાતીમાં રોગ છે, તેને માટે પરદેશ લઈ જાય છે. ખઈવાળા માણસ કેવા દેખાતા હશે એ મેં તો કદી જોયું નથી. છોકરી કૂદીને ઉમરા પર ચડી અને બંને છોકરીઓ એકબીજાના હાથ પકડી દરવાજા બહાર દોડી. પછી ધીમે પગલે ગાડી આગળથી પસાર થઈ અને ખુલ્લી બારીમાં ડોક્યું કર્યું. શેઠાણીએ એમના તરફ મોતો કર્યું પણ એમનું કુતૂહલ જોઈ ભવા ચડાવ્યા અને નજર ફેરવી લીધી. મારે કંઈ સ્ટેશન માસ્તરની છોકરીએ એકદમ નજર ફેરવી લીધી. બાઈક કેવી રૂપારી હશે અને હવે કેવી થઈ ગઈ છે, બહુ ભયંકર કહેવાય. તેં જોયું કે નહીં અક્ષુ? હા, કેવી સુકાઈ ગઈ છે, અક્ષુએ સૂરમાં સૂર પુરાવતા કહ્યું. ચાલ આપણે ફરી જઈને જોઈએ, જાણે કુવે જતા હોઈએ એવો દેખાવ કરીશું. જો એણે મોઢું ફેરવી લીધું અને મેં તો એને પૂરી જોઈ પણ નહીં, કેવી દુઃખની વાત કહેવાય. માસા, હા, અને કેવું કાદવ છે. માસાએ કહ્યું ને બંને જણી દરવાજામાં થઈને દોડી. મારો દેખાવ નક્કી ભયંકર લાગતો હશે, હું જલ્દી જલ્દી પરદેશ પહોંચી શકું તો કેવું સારું થાય. હું ત્યાં ઝપાટાબંધ સાજી થઈ જાઉં. હવે કેમ છે તને? કંઈ પતિ એની પાસે આવ્યો. મોઢામાં ચાવવાનું તો હજુ ચાલુ હતું. શેઠાણીએ વિચાર કર્યો, હંમેશા એનો એ જ સવાલ, અને પોતે તો આરોગ્ય છે. ઠીક, તેણે બીડેલા દાંતમાંથી ગણગણતો જવાબ દીધો. તું જાણે છે વાલી, મને બીક છે કે આવી હવામાં મુસાફરી કરીને તું વધારે માંદી પડશે. ડાક્ટર પણ એમ જ કહે છે. આપણે પાછા ફરીએ તો સારું, એમ તને નથી લાગતું? બાઈએ ક્રોધભર્યું મૌન ધારણ કર્યું. હવા કદાચ સુધરશે અને રસ્તા ગાડી ચાલે એવા થશે, એટલા વખતમાં તને જરા સારું પણ થશે અને આપણે બધા સાથે જઈશું. માફ કરો, હવે આટલા દાડા તમારું કહેવું ન સાંભળ્યું હોત તો અત્યારે હું કંઈ નહીં તો બર્લિન પહોંચી હોત અને સાવ સાજી થઈ ગઈ હોત. પણ શું થાય મારા બુલબુલ, તું જાણે છે કે તું કહે છે એ કોઈ ઉપાય થઈ શકે એમ નહોતું, પણ તું જો હજુ એક મહિનો થોભી જાય તો તારી તબિયતમાં સારો સુધારો થાય, મારું કામ પતી જાય અને છોકરાને પણ આપણી સાથે લઈ જવાય. છોકરા સાજા છે પણ હું સાજી નથી. પણ તું એટલું તો સમજ વાલી કે આવી હવામાં રસ્તે તારી તબિયત બગડી તો કંઈ નહીં, તો પોતાના ઘરનું આંગણું તો ખરું. શું કરું ઘરના આંગણાને, ઘેર મરવું એમ જ ને? કહેતા કહેતા શેઠાણીનો પિત્તો ઉછરી આવ્યો, પણ મરવું એ શબ્દથી તે બી ગઈ હોય એમ લાગ્યું. તેણે પતિ સામે નજર નાખી, જાણે એને વિનંતી અને પૂછતી ન હોય. શેઠ માથું નીચું કરી ચૂપચાપ ઊભો રહ્યો. શેઠાણીનું મોઢું એકદમ બાળકની પેઠે પહોળું થયું અને તેના ગાલ પર આંસુની ધારા ચાલી. પતિએ રૂમાલથી મોઢું ઢાંકી દીધું અને ધીરે પગલે ગાડી આગળથી ચાલ્યો ગયો. ના, હું તો જઈશ જ, કહી શેઠાણીએ આકાશ તરફ નજર નાખી હાથ જોડ્યા અને બહુ ધીરે અવાજે અસ્પષ્ટ શબ્દો ઉચ્ચાર્યા, હે પ્રભુ આ સાને માટે. બોલતા બોલતા તેના આંસુ વધારે જોરથી વહેવા લાગ્યા. તેણે લાંબા વખત સુધી ભારપૂર્વક પ્રાર્થના કરી, પણ તેની છાતી પહેલાંના જેવી જ દુખવી ચાલુ રહી. તેનો મૂંઝારો મટ્યો નહીં. આકાશ, ખેતર અને રસ્તો એ બધું હતું તેવું જ ભૂખરું અને ગમગીન હતું. પાનખરનું ધુમ્મસ ફેલાયેલું હતું. તે નહોતું ગાટું થતું કે નહોતું પાતળું થતું. તે કાદવવાળા રસ્તા પર, છાપરા પર, ગાડી પર અને ગાડીવાનોના ઘેટાના ચામડાના ડગલા પર જામ્યું હતું. ગાડીવાનો મોટે અને પ્રસન્ન અવાજે વાતો કરતા કરતા પૈડામાં તેલ પૂરતા હતા અને ઘોડાને સાજ પહેરાવતા હતા. બે ગાડી તો તૈયાર થઈ, પણ ગાડીવાન હજુ રખડતો હતો. સ્ટેશન પર ગાડીવાનોની ઓરડી હતી, ત્યાં ગયો હતો. ઓરડીમાં હવા ગરમ હતી, બાપ મારતો હતો અને અંધારું હતું. ભઠ્ઠીમાં શેકાતી રોટી કોબી ઘેટાના ચામડાના ડગલા અને માણસો એ બધાની સખત દુર્ગંધ આવતી હતી. ઓરડીમાં કેટલાય ગાડીવાન બેઠા હતા. રસોઈયણ ભઠ્ઠીમાં રોટી શેકતી હતી અને ભઠ્ઠીને સાથે એક માંદો માણસ ઘેટાનું ચામડું ઓઢીને પડ્યો હતો અને થિયોડોર કાકા કહું છું. એ થિયોડોર કાકા કહેતો એક જુવાન ગાડીવાન ઓરડીમાં બેઠો. તેણે ઘેટાના ચામડાનો ડગલો પહેર્યો હતો, પટ્ટામાં ચાબુક ખોસ્યો હતો અને તે પેલા માંદા માણસને બૂમ મારીને બોલાવતો હતો. થિયોડોરનું શું કામ પડ્યું છે તારે? અલ્યા એ એદી, બીજા એક ગાડીવાને પૂછ્યું. પણ એ તારી ગાડી તો ઊભી છે તારી વાટ જોટી. મારે એમના બૂટ માંગી લેવા છે, મારા સાવ ફાટી ગયા છે. કંઈ જુવાને કપાર પર છવાઈ ગયેલા માથાના વાર ઊંચા કર્યા અને પટ્ટામાં ખોસેલા હાથના મોજા સીધા કર્યા. કાકા ઊંઘી ગયા છે? કહું છું. થિયોડોર કાકા કહેતા ને તે ભઠ્ઠી પાસે ગયો. શું છે? એક નિર્ભર અવાજે જવાબ દીધો એક પાત્રા અને રાતી દાઢીવાળા ચહેરાએ ભઠ્ઠીના ઉપલા ભાગમાં દેખા દીધી અને તેના પોરા સૂકવેલા ફિક્કા અને વારવારા હાથે ખૂણિયારા ખભાને ઢાંકનારા મેલા ખમીસ પર ડગલો ઓઢી લીધો. મને કંઈક પીવાનું આપતો? પોરિયા, તારે શું જોઈએ છે? છોકરાએ પાણીનો જામ તેના હાથમાં આપ્યો. પછી કહે, જુઓ કાકા, મને લાગે છે કે તમારે આ નવા બૂટ હવે નહીં જોઈએ. તો મને કેમ ના આપી દો? હું નથી ધારતો તમે હવે હરીફરી શકો. માંદા માણસે થાકી ગયેલું માથું ચરકતા જામ સુધી નીચું કર્યું. આછી મૂછ ડોરા પાણીમાં ડૂબવા દીધી અને આસ્તે આસ્તે પણ તરસ્યા માણસની પેઠે પાણી પીધું. એની દાઢીના જટ્યા મેલા હતા, ઊંડી ઉતરી ગયેલી આંખે ઝાંખ વરેલી, એટલે સામે ઊભેલા છોકરાનું મોં બરાબર સૂજતું નહોતું. પાણી પી રહ્યો એટલે તેણે ભીના હોઠ લૂછવાને હાથ ઊંચો કરવાનો પ્રયત્ન કર્યો, પણ હાથ ઊંચો થયો નહીં એટલે ડગલાની બાંય વડે હોઠ લૂછી નાખ્યા. તે કંઈ બોલ્યો નહીં. નાક વડે જોરથી શ્વાસ લઈ તેણે છોકરાની આંખ જોડે આંખ મેળવી અને શરીરમાંનું જોર ભેગું કર્યું. પણ કદાચ તમે બૂટકોકને આપવાનું વચન દઈ ચૂક્યા હશો, છોકરો કહેવા લાગ્યો. વચનથી બંધાયા હો તો ભલે, બહાર ભેજ ઘણો છે ને એમાં મારે કામે જવાનું છે. એટલે મને મનમાં થયું, ચાલ તો ખરો જીવ થિયોડોર કાકા પાસે બૂટ માંગી જોઈએ. એમને હવે બૂટની જરૂર પડવાની નથી. તમારે જોઈતા હોય તો બેલાસક કહેજો. હો કાકા? માંદા ડોસાની છાતીમાં કંઈક ગડગડાટ અને ખડખડાટ થતો લાગ્યો. તે બેવડ વરી ગયો અને ખાંસી ગરા સુધી આવીને અટકી ગઈ એટલે તેનો જીવ મૂંઝાવા લાગ્યો. એમને જ હવે બૂટની જરૂર પડવાની છે ને? એકાએક રસોઈયણ આખી ઓરડી સાંભળે એટલે મોટેથી બોલી ઉઠી, મહિનો થયા ભઠ્ઠીથી એઠો પગ તો મૂક્યો નથી. જુઓ ને કેવા હાંફે છે. મને તો એમનો ગરેડો સંભળાય છે અને મનમાં કંઈનું કંઈ થઈ આવે છે. એમને હવે બૂટનું શું કામ છે? એમને કંઈ નવા બૂટ પહેરાવીને તો દફનાવવાના નથી. ડોસાનું આયખું હવે પૂરું થયું. આમ કહું છું, એમાં પાપ હોય તો ભગવાન મને માફ કરે. જુઓ ને એમનો જીવ કેવો મૂંઝાય છે. એમને બીજી કોઈ ઓરડીમાં કે ક્યાંક લઈ જવા જોઈએ. કહે છે કે પેલા મોટા ગામમાં તો ઇસ્પિતાલ પણ છે, ભઠ્ઠીનો ઉપલો ખૂણો એ રોકી લે એ સારું કહેવાય. એથી બીજું મારે તો કશું કહેવાનું નથી. મારી પાસે જગા જરાય મળે નહીં અને લોકો કહે છે ચોખ્ખાઈ રાખો. ચોખ્ખાઈ તે ક્યાંથી રાખું? અલ્યા સરજી, ચાલ તો બેસી જા તારી ગાડી પર. શેઠિયા લોક ક્યારના રાહ જુએ છે? ગાડીવાનોના મુકદ્દમે બૂમ પાડી અને બારણામાં ડોક્યું કર્યું. સરજી તો જવાબની રાહ જોયા વિના જવાની તૈયારીમાં હતો, પણ માંદા દોસાએ ઉધરસ ખાતા ખાતા તેના તરફ નજર કરીને એમ સૂચવ્યું કે મારે તને કંઈક જવાબ આપવો છે. ખાંસી જરાક રોકાઈ અને પરનો વિરામ મળ્યો એટલે ડોસો કહે, મારા બૂટ લઈ જા સરજી, અને ગોગરે સાદે ઉમેર્યું, પણ જો સાંભળ, હું મરી જાઉં પછી એક પથરો ખરીદીને મારી કબર પર ઊભો કરજે, મોટો પાડ તમારો કાકા, ત્યારે હું બૂટ લઈ જાઉં છું અને પથરો જરૂર ખરીદીને ઊભો કરીશ. અલ્યા છોકરાઓ, સાંભળો છો કે? ડોસાએ મા મુસીબતે કહ્યું અને પાછો બેવડ વરી ખોંખો કરવા લાગ્યો. હા કાકા, સાંભળીએ છીએ. એક ગાડીવાને કહ્યું, જા જઈને ગાડી પર બેસ સરજી, પેલા મુકટદમ પાછો આવે સિરકિન શેઠાણી માંદા છે, એ તો જાણે છે તું? સરજીએ પોતાના મોટા ખોખ જેવાને સાવ ફાટી ગયેલા બૂટ કાઢ્યા ને એક બાંકડા તરે મૂકી દીધા. ચિયોર કાકાના બૂટ એને બરાબર બેસી ગયા. તે પહેરી જ એ ગાડી પાસે ગયો. તેની આંખો તો પગ પર જ ચોંટી રહી હતી. કેવા સરસ બૂટ, લાવ એને તેલ લગાડી દઉં, એક ગાડીવાન બોલ્યો. તેના હાથમાં ગાડીની ધરીમાં ઊંજવાનું તેલ હતું. સરજીએ ગાડી પર ચડી રેન હાથમાં લીધી એટલે પેલા જોડીદારે પૂછ્યું, બૂટ કાકાએ મફતમાં જ આપી દીધા? કેમ, તમે અદેખાઈ આવે છે? કંઈ, સરજી ઊંચો થયો અને ડગલાની ચાર પગ નીચે ખોસી દીધી. હા, ચાલો ભૈલા, ઉપાડો પગ મારા રૂપડા, કહી તેણે ઘોડાને ટકોર કરી અને ચાબુક ચમકાવ્યો એટલે બંને ગાડીઓ અંદરના ઉતારું અને પેટી પતરા સાથે ભીના રસ્તા પર ચાલવા લાગી અને પાનખરના ભૂખરા ધુમ્મસમાં અલોપ થઈ ગઈ. પેલી હવા વિનાની ઓરડીમાં ડોસો ભઠ્ઠીના ઉપલા ભાગમાં પડી રહ્યો. ખાંસી કેમિક કરે બંધ થઈ નહીં એટલે પ્રયત્ન કરીને તેણે પડખું ફેરવ્યું અને ચૂપ થઈ ગયો. સાંજે મોડા સુધી ઓરડીમાં જમવા આવનાર લોકોની અવર જવર ચાલુ રહી. માંદા માણસે કશો અવાજ કર્યો નહીં. રાત પડી એટલે રસોયણ ભઠ્ઠી પર ચડી અને પોતાના ઘેટાના ચામડાનો ડગલો લેવાને ડોસાના પગ પર ટેકો દઈ હાથ લાંબો કર્યો. મારા પર નારાજ ના થઈશ નાતાસિયા, ડોસાએ કહ્યું, હવે થોડા જ વખતમાં હું તારો આ ખૂણો ખાલી કરી દઈશ. બહુ સારું, બહુ સારું, એની શું કામ ચિંતા કરો છો? નાતાસિયા ધીમે રહીને બોલી, પણ તમને દર્દ શું થાય છે, કહો તો ખરા કાકા? મારું આખું શરીર અંદરથી ખવાઈ ગયું છે, ભગવાન જાણે શું છે તે. મને લાગે છે તમને ખાંસી આવે છે ત્યારે ગળું દુખે છે, નહીં? એક એક અંગ દુખે છે. મારું મોત આવ્યું છે, એ થયું છે. ઓ ઓ ઓ, ડોસાએ હુંકારા કર્યા, પગ આમ ઢાંકી દો કહી નાતાસિયાએ એને ડગલો ઓઢાડ્યો અને ભઠ્ઠી પરથી નીચે ઉતરી. ઓરડીમાં રાતનો દીવો ધીમો ધીમો બળતો હતો. નાતાસિયા અને દસેક ગાડીવાન ભોંય પર કે બાકડા પર ઊંઘતા હતા અને જોરથી નસકોરા બોલાવતા હતા. માંદો ડોસો ધીરે ધીરે હુંકારા કરતો હતો, ખોખો કરતો હતો અને ભઠ્ઠી પર પાસા ઘસતો હતો. પરોઢનો સુમાર થયે તે સાવ શાંત થઈ ગયો. પો ફાટવા આવ્યો ત્યારે ઝાંખા અજવારામાં જાગીને આરસ મરડતા નાતાસિયા કહેવા લાગી, રાતે મને વિચિત્ર સ્વપ્ન આવ્યું, જાણે થિયોર કાકા ભઠ્ઠી પરથી ઉતર્યા અને લાકડા ફાડવા ગયા. કહે નાતાસિયા, ચાલ તને મદદ કરું. મેં કહું, તમે હવે લાકડા સી રીતે ફાડી શકવાના? પણ એમણે તો કુહાડી લેતા ને ફડાફડ લાકડા ચીરવા માંડ્યા અને છોડિયા ચારે પાસ ઉડવા લાગ્યા. મેં કહું, આ શું કરો છો, તમે તો માંદા હતા ને? તો કહે, ના રે, હું તો સાવ સાજો છું, કહીને કુહાડી એવી વીંજવા માંડી કે હું તો છરી ગઈ, મારાથી ચીસ પડાઈ ગઈ અને હું જાગી ગઈ. કાકા મરી તો નહીં ગયા હોય? થિયોડોર કાકા એ થિયોડોર કાકા થિયોડોરે જવાબ વાર્યો નહીં. કદાચ ખરેખર મરી ગયા હોય, લાવ જઈને જોઉં તો ખરો, એક ગાડીવાન જાગીને કહેવા લાગ્યો. ધાતા વારવારો ડોસાનો પાત્રો હાથ ભટ્ટી પરથી લટકતો હતો, તે ફિક્કો અને ટાઢો બોર હતો. હું જે સ્ટેશન માસ્ટરને કહી આવું, ગાડીવાન બોલ્યો, મને લાગે છે ડોસા સ્વધામ પહોંચ્યા. થિયોડરને કોઈ સગા નહોતા, તે બહુ આગેના કોઈ ગામનો હતો. બીજે દિવસે લોકોએ તેને જંગલની પેલી પાર આવેલા નવા કબ્રસ્તાનમાં દફનાવ્યો. નાટાસિયાએ ઘણા દિવસ સુધી પોતાના સ્વપ્નની અને થિયોડર કાકા મરી ગયા એ શોધ પહેલી પોતે કર્યાની વાત જે કોઈ મળ્યું તેની આગળ કરી. ત્રીજું, વસંત ઋતુ બેઠી હતી. શહેરની ભીડની શેરીઓમાં થઈને પાણીની નાની નદીઓ વહેતી હતી અને થીજી ગયેલા ખાતરના ઢગલા વચ્ચે ખરખરાટ કરતી હતી. રસ્તા પર ચાલતા માણસોના કપડાના રંગ ભપકાદાર લાગતા હતા અને તેમના અવાજ તીણા નીકળતા. બગીચાઓની વાળો પાછળ ઝાડ પરની કરીઓ ફૂલી રહી હતી અને ઝાડની ડાળીઓ પવનની તાજી લહેરોમાં ઝૂલતી તેનો અવાજ સંભળાતો હતો. ઠેર ઠેર મોતી જેવા પારદર્શક ટીપા બાજીને નીચે પડતા હતા. ચકલીઓ ચીંચી કરતી હતી અને નાનકડી પાંખો વડે જેમ તેમ ફફડતી હતી. શેરીની જે બાજુ પર તડકો પડતો હતો ત્યાં વાડો, ઘરો અને ઝાડો પર એક એક વસ્તુ હાલતી અને ચરકતી હતી. આકાશમાં પૃથ્વી પર અને માણસોના હૈયામાં બધે આનંદ અને યૌવન વ્યાપી રહ્યા હતા. ગોરી રસ્તા પર આવેલા એક મોટા અને શ્રીમંત ઘરની સામે શેરીમાં તાજું ઘાસ પાથરેલું હતું અને ઘરમાં પરદેશ જવા અધીરી બનેલી પેલી શેઠાણીના જીવનની ઘડીઓ ગણાતી હતી. તેના ઓરડાના બંધ બારણા આગળ શેઠ અને એક આઘેડ બાઈ ઊભા હતા. સોફા પર એક પાદરી માથું નમાવીને બેઠેલો હતો. તેણે જબ્બામાં કશુંક વીંટારીને પકડી રાખ્યું હતું. ઓરડાના એક ખૂણામાં માંડી શેઠાણીની ગરડીમાં માંદા માણસને ફેરવવાની ખુરશી પર પડી પડી ઠૂઠવો મૂકીને રોતી હતી. તેની પાસે એક નોકર હાથમાં ચોખ્ખો રૂમાલ લઈને ઊભી હતી અને રાહ જોતી હતી કે ડોસી રૂમાલ માંગે કે તરત આપું. બીજી એક બાઈ ડોસીના લમણા પર કશુંક ઘસતી હતી અને તેની ટોપી તરે થઈને દોરા વારવારા માથા પર ફૂંક મારતી હતી. ભગવાન ઈસુ તમને મદદ કરે બહેન, બારણા પાસે ઊભેલી આઘેડબાઈને શેઠે કહ્યું. એને તમારા પર અજબ શ્રદ્ધા છે, એની સાથે વાત કેમ કરવી એ તમે જાણો છો, એટલે તમે જાઓ ને બહેન, એને ગમે તેમ કરીને પણ સમજાવો. તે બારણું ઉગાડવા જતો હતો પણ શેઠાણીની બહેને રોક્યો. અનેકવાર રૂમાલથી આંખો લૂછી અને માથું ધૂણાવ્યું. હું રડી હોઉં એવું દેખાતું હોય એમ મને નથી લાગતું. કંઈ તેણે જાતે બારણું ઉગાડ્યું અને ઓરડામાં ગઈ. શેઠનું મન બહુ જ વિવર દશામાં હતું. તેની બેચેનીનો પાર નહોતો. તે ડોસી તરફ ગયો તો ખરો, પણ થોડા ડગલા બાકી રહ્યા ત્યાંથી જ પાછો વર્યો. ઓરડામાં આમ તેમ ફર્યો અને પાદરી પાસે ગયો. પાદરીએ એની સામે નજર નાખી, ભવા ચડાવી આકાશ તરફ જોયું ને નિશાસો નાખ્યો. તે વેરા એની જાડી અને સહેજ સાજ ધોરી દાઢી પણ ઊંચી થઈ અને નીચી બેઠી. હે ભગવાન, હે મારા પ્રભુ, શેઠે કહ્યું. શું કરાય, કંઈ પાદરીએ નિશાસો નાખ્યો અને ફરી પાછા એના ભવા અને દાઢી ઊંચા નીચા થયા. એની માં પણ અહીં છે, શેઠે જાણે સાવ નિરાશ થઈને કહ્યું. એનાથી એ સહન થવાનું નથી, તમે જાણો છો, એને મા પર એટલું બધું હેત છે, મને કશી ગમ પડતી નથી. તમે એની માને દિલાસો આપીને ઘેર જવા ન સમજાવો. પાદરી ઉઠીને ડોસી પાસે ગયો. ખરું છે, માના હૈયામાં શું થતું હશે એ કોઈ સમજી ન શકે. તેણે કહ્યું, પણ ભગવાન તો દયાળુ છે. ડોશીના ચહેરા પર એકાએક વ્યાકુળતા ફેલાઈ ગઈ. તેની આંખો ચક્કર વક્કર થવા માંડી અને તેને બહુ જ સખત હેડકી આવવા લાગી. ભગવાન તો દયાળુ છે, હેડકી જરા અટકી અને ડોશી કંઈક શાંત પડી એટલે પાદરી કહેવા લાગ્યો, મારા પરગણાની જ એક બાઈની વાત કહું, એની સ્થિતિ તો મેરીબેન કરતાં ઘણી ખરાબ હતી, પણ એક સાદા વેપારીએ એને વનસ્પતિના કંઈક ઔષધ આપીને જોત જોતામાં સાજી કરી. એ વેપારી હજુ પણ મોસ્કોમાં છે. મેં વાસિલી શેઠને વાત કરી છે, આપણે એની દવા કરી જોઈશું. કંઈ નહીં તો બેનના મનને તો આશા એશ લાગશે, પ્રભુ તો જે ધારે તે કરી શકે છે. ના, એ જીવવાની નથી, ડોશીએ કહ્યું. ભગવાન મારે બદલે એને લઈ જાય છે. આટલું કહેતામાં હેડકી એટલી તો વધી પડી કે એને મૂર્છા આવી ગઈ. શેઠ આ જોઈ હાથ વડે મોઢું ઢાંકી દીધું અને ઓરડામાંથી બહાર જતો રહ્યો. ચાલીમાં એને સૌથી પહેલો એનો 6 વર્ષનો છોકરો મળ્યો. તે એની નાની બહેનની પાછળ પૂરજોશમાં દોડતો હતો. આપ છોકરાને એમની મા પાસે લઈ જવાનું નહીં ફરમાવો? આયાએ પૂછ્યું. ના, એ છોકરાને જોવા નથી માંગતી, જુએ તો એનું મન ઉશ્કેરાઈ જાય. છોકરો પરવાર થોભ્યો અને પિતાના મોં સામે તાકીને જોઈ રહ્યા. પછી એણે પગ ઉછાળીને દોટ મૂકી અને હરખથી બૂમરાણ કરી મૂક્યું. બેબી ડોંગ કરે છે બાપાજી, કે હું તો કારો ઘોડો છું, બેન તરફ આંગળી કરીને તે બોલ્યો. દરમિયાન પેલા બીજા ઓરડામાં શેઠાણી પાસે એની બેન બેઠી હતી અને ચતુરાઈથી વાતચીત કરીને એનું મન મોતના વિચાર તરફ વારવાનો પ્રયત્ન કરી રહી હતી. બીજી બારી પાસે ડાક્ટર દવાનું મિશ્રણ તૈયાર કરતો હતો. સફેદ જબ્બો પહેરીને સૂતેલી દર્દી ચોમેર તકિયાને અડેલી પથારીમાં બેઠી હતી અને ચૂપચાપ બેન સામે જોઈ રહી હતી. ના બેન, તે અણધારી વચ્ચે બોલી ઉઠી, ના, મને મોતના વિચાર માટે તૈયાર ન કરીશ. હું બાળક છું એમ ન માનતી, હું ખ્રિસ્તી છું, હું એ બધું સમજું છું. હું જાણું છું કે મારે હવે જાજુ જીવવાનું નથી. મને એ પણ ખબર છે કે મારા વરે મારું કહ્યું વહેલું સાંભળ્યું હોત તો હું અત્યારે ઇટાલીમાં હોત અને કદાચ ના ચોક્કસ સાજી થઈ ગઈ હોત. એ વાત સૌએ એમને કહી હતી, પણ શું કરાય બેન, ભગવાનની જ એવી ઈચ્છા હશે. આપણી સૌએ ભારે પાપ કર્યા છે એ હું જાણું છું, પણ મને ભગવાનની દયા પર ભરોસો છે, એટલે હું માનું છું કે સૌને એમના પાપની ક્ષમા મળશે. હું મારી પોતાની સ્થિતિ સમજવામાંથી રહી છું. મારે ઘણા પાપોનો જવાબ દેવો પડવાનો છે બેન, પણ મારે દુઃખ પણ કેટલું બધું વેઠવું પડ્યું છે. હું ધીરજ રાખીને દુઃખ સહન કરવા મથું છું. તો હું પાદરીને બોલાવું બેન? પાદરી ધર્મક્રિયા કરશે, પછી તને વધારે આરામ લાગશે. દર્દીએ માથું નીચું કરી સંમતિ દર્શાવી. હે ભગવાન, હું પાપી છું, મને માફ કર, તે બહુ જ ધીમેથી બોલી. બેને બહાર જઈ પાદરીને આંખ અણસારો કર્યો. એ તો દેવી છે, તેણે બનાવીને કહ્યું અને તેની આંખ ભરાઈ આવી. શેઠ તો 14 આંસુ પાડવા લાગ્યો. પાદરી જોડેની ઓરડીમાં ગયો. ડોશી હજુ બેભાન હતી અને ઓરડામાં બધું સુમસામ હતું. 5 મિનિટ પછી પાદરી બહાર આવ્યો. તેણે જબ્બો ઉતાર્યો અને વાળ સીધા કર્યા. ઈશ્વર કૃપાથી એમના મનને હવે શાંતિ વરી છે અને તમને મળવા માંગે છે, પાદરીએ કહ્યું. દર્દીની બહેન અને શેઠ દર્દીના ઓરડામાં ગયા. શેઠાણી મૂંગી મૂંગી રોતી હતી ને એક મૂર્તિ સામે ટગર ટગર જોઈ રહી હતી. તમે મુબારકબાદી આપું છું વાલી, પતિએ કહ્યું. પાડ તમારો, હવે મને કેવું સારું લાગે છે, મારા મનમાં એવો હરખ થાય છે કે હું તે કહી શકતી નથી, દર્દીએ કહ્યું. તેના પાત્ર હોઠ પર આછું સ્મિત ફરકી રહ્યું. ભગવાન કેવો દયારુ છે, નહીં દયારુ છે ને, સર્વશક્તિમાન છે. ફરી તેણે ઉત્કંઠા અને આજીજી નજરે મૂર્તિ સામે જોયું અને તેની આંખો ભરાઈ આવી. પછી એકાએક જાણે કંઈક યાદ આવ્યું હોય એમ તેણે પતિને નિશાની કરીને પાસે આવવા સૂચવ્યું. હું કહું છું તે તમે કદી કરતા નથી, તેણે નિર્ભર અને અસંતુષ્ટ અવાજે કહ્યું. પતિ ડોક લાંબી કરી નમ્રભાવે તેનું કહેવું સાંભળી રહ્યો. શું છે વાલી, મેં તમને કેટલી વાર કહ્યું નથી કે આ ડૉક્ટરો કશું જાણતા નથી. કેટલીક સાદી બાઈઓ હોય છે, તેઓ માણસને અચૂક સાજો કરે છે. પાદરીએ મને કહ્યું એક વેપારી પણ છે, એને બોલાવો. કોને વાલી? હે પ્રભુ, તમારે કશું સમજવું જ નથી ને. દર્દીના ચહેરાની કરા ફરી ગઈ અને તેણે આંખ મીટી દીધી. ડાક્ટરે આવી તેનો હાથ પકડ્યો. નાડી વધારે ને વધારે ધીમી પડતી હતી. ડાક્ટરે પતિ સામે જોયું. દર્દીએ જોયું અને ભયભીત થઈને ચોમેર નજર નાખી. એની બેન આગી ગઈ અને રોવા લાગી. કોઈ રડશો નહીં, તમે દુઃખી ના થશો, મારી છેવટની શાંતિમાં ભંગ ના પાડશો, તું તો દેવી છે. બેને તેના હાથ પર ચૂમી લેતા કહ્યું. ના, અહીં ચૂમી લે, મરેલા માણસને જ હાથ પર ચૂમી લે છે. હે પ્રભુ, હે મારા નાથ. એ સાંજે દર્દીએ દેહ છોડ્યો. મોટા ઘરના સંગીતના ઓરડામાં એક કફનમાં સબને ગોઠવવામાં આવ્યું. એક પાદરી એકલો એ મોટા ઓરડામાં બેઠો બેઠો ગુંગણે અને એક સુરે અવાજે ડેવિડના સ્તોત્રનો પાઠ કરતો હતો. મોટી ચાંદીની દીવાઓ પર મૂકેલી મીણબત્તીઓનું અજવાળું મરદાના ફીકા ભવા પર, મીણ જેવા ભારે હાથ પર અને કફનના ઓછાડ પર પડતું હતું. સબના ઢીંચણ અને પગમાં આંગળા ઉપસી આવેલા અને બિહામણા દેખાતા હતા. પાદરી શબ્દનો અર્થ સમજ્યા વિના એક જ સૂરમાં સ્તોત્રો ગગડાવે જતો હતો અને એ શાંત નીરવ ઓરડામાં એના શબ્દો વિચિત્ર અવાજ કરતા ફેલાઈ જતા હતા. વચ્ચે વચ્ચે દૂરના ઓરડામાંથી બાળકોની બોલચાલ અને તેમના પગનો ખડખડાટ સંભળાતા હતા. સ્તોત્રમાં એક જગ્યાએ કહેલું હતું, તું તારું મુખ સંતાડી રાખે છે એથી લોકો મૂંઝાઈ જાય છે, તું એમનો શ્વાસ હરી લે છે એટલે લોકો મરીને માટીમાં મળી જાય છે, તું એમના જીવને મોકલે છે એટલે તેઓ જન્મ લે છે, અને તું ધરતીના પડને નવું રૂપ આપે છે. ભગવાનનો યશ સદાકાર કાયમ રહેવાનો છે. સપનો ચહેરો કડક અને ભવ્ય દેખાતો હતો. એના સ્વચ્છ શીતળ ભવામાં કે સખત પીળેલા હોઠમાં જરાય હાલચાલ નહોતી. તે જાણે સાવ એકાગ્ર થઈ ગઈ હોય એવો ભાસ થતો હતો. પણ એ અત્યારે પણ પેલા સ્તોત્રના આ ગંભીર શબ્દો સમજી હશે ખરી. ચાર મહિના પછી એ મૃતાત્માની કબર પર પથ્થરની એક છત્રી બંધાવા લાગી. પેલા ગાડીવાન ડોસાની કબર પર તો હજુ એ પથરો મુકાયો નહોતો. કોઈ એક માણસ થઈ ગયેલો તે અહીં દટાયો છે એટલી નિશાની દેખાડનાર માત્ર એક માટીનો ઢગલો હતો. તેના પર આછું લીલું ઘાસ ઉગ્યું હતું. એટલું જ, સ્ટેશનની પેલી ઓરડીમાં એક દાડો રસોઈયણ કહેવા લાગી, તું જો થિયોદર કાકાની કબર પર પથરો નહીં ઊભો કરે તો તને પાપ લાગશે. હો સરજી, આજ સુધી તો તું કહેતો હતો કે શિયારો છે શિયારો છે, પણ તું હવે તારું વચન કેમ પાળતો નથી? તું જાણે છે હું સાક્ષી હતી, તે કાકાએ તને દેખા દઈને યાદ પણ દેવડાવી છે. હવે જો તું પથરો નહીં કરી દે તો કાકો આવીને તારો ટોટો જ પીસી નાખશે, પછી તો તું જાણે. હોય કે હું કંઈ ફરી જતો નથી. સરજીએ જવાબ આપ્યો, મેં કોલ આપ્યો છે એટલે પથ્થરો તો ખરીદવાનો જ, એને માટે 150 રૂબલ પડે તો એ શું થઈ ગયું? હું ભૂલી નથી ગયો, લાવવાની જ ખોટી થાય છે. હવે શહેરમાં જઈશ ત્યારે ખરીદી લાવીશ, પણ કંઈ નહીં તો એક ક્રોસ તો કબર ઉપર મૂક, એ તો મૂકવો જ જોઈએ, નહીં તો ખરેખર પાપ લાગશે. તને એક ગરડા ગાડીમાંને ટાપસી પૂરી, એના બૂટ તું પહેરે છે એ તો ખરું ને? ક્રોસ મને ક્યાંથી મળે? લાકડામાંથી કાપીને તો મારાથી તૈયાર ન કરી શકાય. સી વાત કરે છે, લાકડામાંથી ક્રોસ નહીં કાપી શકાય? લે કુહાડી અને સવારે વહેલો જા જંગલમાં, લાકડું કાપીને ક્રોસ જરૂર બનાવાશે. નાનું એસ કે એવા કશાકનું ઝાડ કાપજે એટલે એમાંથી ક્રોસ બનશે. જંગલના રખેવારને કદાચ દારૂ પાવો પડે, પણ દરેક નજીવી ચીજ માટે એનું મો ભરવું પડે, એ ન પોસાય. જોને મારા ખપાટિયાની ચીપ ભાંગી ગઈ હતી, તે હું જઈને નવી લઈ આવ્યો, તે કોઈએ એક અક્ષરે કહ્યો નહીં. બીજે દાડે સવારે પો ફાટ્યો કે તરત સરજી કુહાડી લઈને જંગલમાં ગયો. ઝાકરનો ઠંડો ધોરો થર એકાએક ચીજ પર જામી ગયો હતો, તેને સૂર્યના કિરણ અડ્યા નહોતા અને ઝાકર હજુ પડ્યા કરતું હતું. પૂર્વ દિશામાં બહુ જ ધીમે ધીમે અજવાળું વધતું હતું, તેના ઝાંખા તેજનું પ્રતિબિંબ આકાશના જે ભાગ પર હજુ વાદળીનો પાતળો પડદો છવાયેલો હતો તેના પર પડતું હતું. જમીન પર ઘાસનું એકે તરણું કે ઝાડની સૌથી ઉપલી ડાળીઓ પરનું એકે પાંદડું હાલતું નહોતું, માત્ર અવારનવાર ઝાડવામાં પાંખોનો ફફડાટ થતો કે જમીન પર કશાકનો ખડખડાટ થતો, તેને લીધે જ જંગલની નીરવ શાંતિમાં ખલેલ પડતી. એકાએક જંગલને એક છેડે કુદરતથી જુદી જાતનો વિચિત્ર અવાજ ગાજી ઉઠ્યો અને શમી ગયો. એવો જ અવાજ પાછો ફરી સંભળાયો અને એક સ્થિર ઊભેલા ઝાડના મૂળ આગળ તાલભેર એનો એ અવાજ ફરી ફરી થવા લાગ્યો. એક ઝાડનો ઉપલો ભાગ થરથર કાંપવા લાગ્યો, તેના રસદાર પાંદડા બહુ જ ધીરે સાબે કંઈક કહેવા લાગ્યા, અને એક ડાળ પર જે પંખી બેઠું હતું તે બે વાર સિત્કાર કરતું એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડ્યું અને પૂંછડી હલાવતું બીજા ઝાડ પર જઈને બેઠું. ઝાડના મૂળ પર પડતી કુહાડીનો અવાજ વધારે ને વધારે ધીમો આવવા લાગ્યો. ભીની સફેદ ચીરો ઝાકરવાળા ઘાસ પર વેરાવા લાગી અને કુહાડીના ઘા ઉપરાંત એક ધીમો ચરેડાટ પણ સંભળાવા માંડ્યો. ઝાડનો આખો દેહ કાંપી ઉઠ્યો, ઝાડ નીચું નમ્યું અને પાછું ઊંચું થયું અને ભયથી ધ્રુજી ઉઠ્યું. ક્ષણવાર બધે શાંતિ ફેલાઈ ગઈ, પણ ઝાડ પાછું નમ્યું, એના થડમાંથી કડડડ કરતો અવાજ આવ્યો, ડાળીઓ ભાંગી ગઈ, નાના નાના ડારા લટકી રહ્યા અને ઝાડ પડ્યું. તેની સાથે તેનો છેક ઉપરનો ભાગ ભીની જમીનને અડ્યો. કુહાડી અને પગલાના અવાજ શાંત થઈ ગયા. પંખી કલરવ કરતું ઊંચે ઉડી ગયું. એની પાંખો ઝાડની એક ડાખરી જોડે ઘસાઈ એટલે ડાખરી હાલી અને પછી ડાખરી અને તેના પરના પાંદડા બંને ઝાડના બીજા ભાગોની પેઠે નીરવ બની ગયા. આ ઝાડ પડવાથી જે જગા સાફ થઈ તેના પોતાની સ્થિર ડાળીઓની શોભાનું પ્રદર્શન કરવામાં બીજા ઝાડને પહેલાં કરતાં વધારે આનંદ આવવા લાગ્યો. ઉગતા સૂરજના પ્રથમ કિરણો ઝાડા ચરકતા વાદળને ભેદી ઝબકી ઉઠ્યા અને પૃથ્વી તથા આકાશ પર ફેલાઈ ગયા. ખાડા ખૈયામાં ધુમ્મસ પાણીના મોજાની પેઠે કંપવા લાગ્યું. ઝાકર ચમક ચમક કરતું લીલોતરી પર રમવા લાગ્યું. પારદર્શક વાદળા વધારે ગોરા બન્યા. અને આકાશની ભૂરી કમાન પર ઝપાટા બંધ ફેલાઈ ગયા. પંખીઓએ જાળીમાં બેઠે બેઠે પાંખો ફફડાવી અને જાણે ગભરાયા હોય એમ કશાક કારણસર આનંદનો કલરવ કરી મૂક્યો. ઝાડના મથારા પર રસદાર પાંદડા આનંદ અને શાંતિથી બહુ ધીરે સાધે ઘૂસપૂસ કરવા લાગ્યા, અને જે ઝાડ હજુ જીવતા હતા તેની ડાળીઓ પેલા મરેલા અને ભોંય ભેગા થયેલા ઝાડ ઉપર ધીરે ધીરે રૂઆભેર ડોલવા લાગી. માટીની પુત્રી ટોલ્સ્ટોએ લગ્ન પછી 6 મહિને એમની નાની સારી કુમારી તાત્યાના બહેર્સને નીચેનો રમૂજી કાગળ લખેલો, તેમાં એક પુત્રીની વાર્તા આપી છે. શરૂઆતમાં 5 લીટીઓ ટોલ્સ્ટોયની પત્ની કાઉન્ટેસ સોફિયા ટોલ્સ્ટોયના અક્ષરમાં છે અને બાકીનો કાગળ ટોલ્સ્ટોયના પોતાના અક્ષરમાં. 21 માર્ચ 1863. કેમ તાન્યા, તારું હૈયું સુકાઈ કેમ ગયું છે? તું મને બિલકુલ કાગર જ લગતી નથી. તારા કાગરો મને તો બહુ ગમે છે. લોયો વોચકાએ તને પેલો ગેલો કાગર લખેલો તેનો પણ તે હજુ જવાબ આપ્યો નથી. હું તો એમાંથી એક અક્ષર પણ સમજી શકી નહોતી. 23 માર્ચ 1863. બેન તાન્યા, સોનિયાએ લખવું શરૂ તો કર્યું પણ એકાએક અટકી ગઈ, કેમ કે આગળ લખી શકાયું નહીં. કેમ ન લખાયું એ તું જાણે છે તાન્યા, એની વિચિત્ર દશા થઈ છે અને મારી દશા તો એથી એ વિચિત્ર થઈ છે. તું જાણે છે કે આપણી પેઠે એ પણ હાડ માંસને લોહીની બનેલી છે. એ સ્થિતિમાં કેટલાક લાભ છે અને કેટલાક ગેરલાભ પણ છે. એ શ્વાસ લેતી હતી, એનું શરીર હુંફારું હતું, કેટલીક વાર તો ગરમ ગરમ થઈ જતું અને નાક નસેકતી કેટલું જોરથી વગેરે. એ બધા ઉપરાંત તે પોતાના અવયવો પર કાબુ રાખી શકતી, તેના હાથ પગ જુદી જુદી રીતે ફરી શકતા. ટૂંકમાં એને આપણા જેવું જ શરીર હતું. એકાએક 21 માર્ચે રાતે 10 વાગે એમી ને મારી આ અસાધારણ દશા થવા પામી. તાન્યા, હું જાણું છું તું એને હંમેશા ચાહતી હતી. હવે તને એને વિશે કેવી લાગણી ઉપજશે એ હું નથી જાણતો. મને ખબર છે કે તને મારે વિશે સંભાવ હતો અને તું મારે વિશે રસ લેતી. હું એ પણ જાણું છું કે તું સાણી છે. જીવનના મોટા મોટા પ્રશ્નો વિશે દાપણથી વિચાર કરી શકે છે અને તને મારા માતા પિતા વિશે પ્રેમ છે. એમને આ બનાવની ખબર આપજે. એટલે આ ઘટના કેવી રીતે બની એટલું જ હું તને લખું છું. તે દાડે હું સવારે વહેલો ઉઠ્યો, ખૂબ ચાલ્યો અને ઘોડા પર ફરી આવ્યો. બપોરે ને સાંજે અમે સાથે જમ્યા અને વાંચતા હતા. એ હજુ વાંચી શકતી હતી. મારું મન શાંતિ અને આનંદમાં હતું. 10 વાગે મેં ફોઈબાને સલામ કરી. ત્યાં સુધી સોનિયા હંમેશના જેવી સાજી તાજી હતી ને એણે મને કહ્યું કે તમે જાઓ હું આવું છું અને સૂઈ ગયો. ઊંઘમાં મેં સાંભળ્યું કે એણે બારણું ઉગાડ્યું, તે કપડાં કાઢતી હતી. તે વેરા એનો શ્વાસ ઉચ્છ્વાસ પણ સંભળાયો. પડદા પાછળથી નીકળીને પથારી પાસે આવી એ પણ સાંભળ્યું. મેં આંખ ઉગાડી તો શું જોઉં છું? તું અને હું જે સોનિયાને આટલા વર્ષથી જોતા હતા તે નહીં પણ સફેદ અને ચકમકતી ચીની માટીની સોનિયા. તારા બા ને બાપુજીને જે માટી વિશે કજિયો થયેલો તે જ માટીની બનેલી. એ માટીની પુત્રીઓને ઉગાડા અને ઠંડા ખભા હોય છે અને તેમના ગરા અને હાથ આગળ નમેલા હોય છે, પણ શરીરના એ બધા ભાગ માટીના એક જ લોંદામાંથી બનાવેલા હોય છે. એ તું જાણે છે, એ પુત્રીઓને કારા રંગેલા અને ઓરેલા વાર હોય છે અને એક રંગ ઉપલા ભાગમાં ઘસાઈ જાય છે, તેમની આંખો માટી ને તેના ડોરા બહુ મોટા અને ઉપસી આવેલા હોય છે અને આંખોના ખૂણા કારા રંગેલા હોય છે, ફરાકને સર પાડેલા હોય છે, પણ એ બધું માટીના એક જ લોંદાનું બનેલું હોય છે. સોનિયાના આબેહૂબ એવી હતી, હું એના હાથને અડ્યો તો તે સુંવારી લાગી, તેનો સ્પર્શ મને સારો લાગ્યો, ઠંડી માટીની હતી ખરી ને. મને થયું ઊંઘતો હોઈશ એટલે હું બરાબર જાગીને બેઠો, પણ એ તો હતી તેવી ને તેવી જ મારી સામે ઊભી રહી, ન હાલે કે ન ચાલે. મેં પૂછ્યું, તું માટીની છે? તેણે મોઢું ખોલ્યા વિના જ, મોઢું તો હતું તેમનું તેમ જ રહ્યું, મોના વાંકા હોઠ લાલચોર રંગેલા હતા. તેણે જવાબ દીધો, હા માટીની છું. મને તો ધ્રુજારી આવી ગઈ. મેં એના પગ તરફ નજર નાખી, એ પણ માટીના, અને હું કેવો છરી ગયો હોઈશ તેનો ખ્યાલ તને આવી શકશે. માટીની બેસણી પર જડાઈ ગયેલા, બેસણીને શરીર માટીના એક જ લોંદામાંથી બનાવેલા, બેસણીનો દેખાવ જાણે જમીન હોય એવો કરેલો હતો અને ઘાસ ચીતરવા માટે લીલો રંગ લગાડેલો હતો. ડાબા પગની પાસે ઢીંચણથી સહેજ ઉપરના ભાગમાં અને તેની પાછળ માટીની થાંભલી હતી, તે રતુંબડી રંગેલી હતી. કદાચ ઝાડનું ઠૂઠું બતાવવા માટે તેમ કર્યું હશે, એ પણ પુત્રીનો જ એક ભાગ હતો. મેં જોયું કે આ ઠૂઠા વિના એનાથી ટટ્ટાર ઊભી શકાય એમ નહોતું. મારા દુઃખનો પાર રહ્યો નથી, તને એને વિશે પ્રેમ હતો એટલે તો તું એની કલ્પના કરી શકશે. મને મારી આંખ મારા હાથ વગેરે પર હજુ વિશ્વાસ બેસતો નહોતો એટલે મેં એને બોલાવવા માંડી. પેલી બેસણી અને સાથેના ઠૂંઠા વિના એનાથી ખસી શકાય એમ નહોતું એટલે તે બેસણી સહિત સહેજ ડોલી અને મારી તરફ ઝૂકી. માટીની બેસણી બોય પર અથડાઈ, તેનો અવાજ મેં સાંભળ્યો. હું એને ફરી અડ્યો, તેનું આખું શરીર સુંવારું, અડતા સારું લાગે એવું અને માટીનું એટલે ઠંડુ ગાર હતું. હું એનો હાથ ઊંચો કરવા ગયો પણ હાથ ઊંચો ન થયો. એની કોણીને પડખા વચ્ચેના ભાગમાં આંગળી અથવા ખીલી પણ ખોસી જોઈ, પણ તે ખોસાય જ સાની, માટી હતી ખરી ને. બજારમાં મળે છે અને જેમાંથી જાત જાતના વાસણ બને છે એવી જ માટી આ હતી. પુત્રી કેવળ બહારના દેખાવ માટે જ ગણેલી હતી. મેં એની કાંચરી તપાસી જોઈ, તે પણ શરીરનો જ એક ભાગ હતો. મેં વધારે બારીકાઈથી જોયું તો નીચેના ભાગમાં કાંચરીના સરનો એક ટુકડો તૂટી ગયેલો એટલે ત્યાં રતુમડો રંગ દેખાતો હતો. માથાના ઉપલા ભાગમાં કારો રંગ સહેજ ઘસાઈ ગયેલો એટલે ત્યાં ધોરું ધોરું દેખાતું હતું. એક જગ્યાએ હોઠ પરથી પણ રંગ ઘસાઈ ગયેલો અને એક ખભા પરથી એક ટુકડો તૂટી ગયેલો. પણ પુત્રી એવી સરસ બનાવેલી હતી અને એવી કુદરતી હતી કે ભલે પુત્રી તો પુત્રી પણ આપણી સોનિયા જ હતી. કાંચરી પણ એ પહેરતી હતી તેવી જ જીકની કોરવારી હતી. માથા પાછળ કારાવારનો અંબોડો હતો, તે પણ માટીનો. સુંદર પાતળા હાથ, મોટી આંખો અને હોઠ, એ બધું આબેહૂબ હતું પણ માટીનું. મારા ગભરાટનો પાર રહ્યો નહીં ને શું કહેવું કે કરવું કે વિચારવું એ મને સૂજ્યું નહીં. એ તો મને ખુશીથી મદદ કરત, પણ માટીની પુત્રી શું કરી શકે? અડધી મીચેલી આંખો, આંખના ડોરા અને ભમર બધું દૂરથી જોતા જીવતા માણસનું હોય એવું જ લાગતું હતું. એ મારા તરફ જોતી નહોતી પણ મારી પેલી પાર એની પથારી હતી તેના તરફ જોઈ રહી હતી. તેને સૂઈ જવું હોય એમ લાગતું હતું અને તે આખો વખત બેસણી પર ઝોલા ખાતી હતી. મારું મન હાથમાં રહ્યું નહીં એટલે મેં એને પકડીને પથારીમાં સુવાડવા ઉપાડી. મારી આંગળીએ એના ટાઢા માટીના શરીર પર જરાય દબાઈ નહીં. એથી વધારે આશ્ચર્ય તો મને એ થયું કે એ ખાલી બાટલી જેવી હલકી ફૂલ થઈ ગઈ હતી. પછી એકાએક તેનું શરીર નાનું થવા લાગ્યું અને બહુ જ નાનું, મારી અથેરી કરતાંય નાનું થઈ ગયું. છતાં શરીરનો ઘાટ તો એનો એ જ હતો. મેં એક ઓસીકું ઉપાડ્યું અને એના એક ખૂણામાં પુત્રીને મૂકી તેના પર ઓસિકાનો બીજો ખૂણો મારી મુઠ્ઠી વડે દબાવ્યો ને એને ત્યાં સુવાડી દીધી. પછી એની રાતે પહેરવાની ટોપી લીધી, તેની ચાર ગળ કરી ને તેનાથી એને માથા લગી ઢાંકી દીધી. એ તો ત્યાં ચૂપચાપ પડી રહી. પછી મેં દીવો હોલવ્યો ને એની મારી દાઢી તરે મૂકી. ત્યાં તો અચિંતો ઓસિકા નીચેથી એનો અવાજ સંભળાયો, લ્યોવા હું માટીની કેમ બની ગઈ? મને શું જવાબ દેવો એની ખબર નહોતી. એણે ફરી કહ્યું, હું માટીની છું એથી કશો ફરક પડશે? મારે એના મનને દુઃખ થવા દેવું નહોતું એટલે કહ્યું, ના કશો ફરક નહીં પડે. મેં ફરી અંધારામાં એને સ્પર્શ કરી જોયો. એ પહેલાંના જેવી જ ઠંડી ગાર અને માટીની હતી. એનું પેટ તે જીવતી હતી ત્યારે હતું એવું જ સફેદ ફાંદવાળું હતું. માટીની પુત્રીને માટે એવું પેટ કંઈ કુદરતી ન કહેવાય. પછી મારા મનમાં કંઈક વિચિત્ર લાગણી થઈ આવી. મને એકાએક એમ થઈ ગયું કે એ પુત્રી છે, એ કેવું સરસ છે. મને નવાઈ લાગતી મટી ગઈ. આખો બનાવ મને બહુ સ્વાભાવિક લાગ્યો. મેં એને બહાર કાઢી એક હાથમાંથી બીજા હાથમાં લીધી અને મારા માથા તરે ખોસી દીધી અને એ બધું ગમ્યું. અમે ઊંઘી ગયા. સવારે હું ઉઠ્યો અને એની સામે નજર નાખ્યા વિના જ બહાર ચાલ્યો ગયો. રાતનો બનાવ ઘણો જ ભયંકર લાગતો હતો. હું બપોરે જમવા આવ્યો ત્યારે તો પાછી તે હંમેશા જેવી આપણા જેવી માણસ જ બની ગઈ હતી. રાતે બનેલી વાત મેં એને યાદ ન કરાવી. મને થયું એ વાત કરીશ તો સોનિયા ને ફોઈબા બંનેના મનને દુઃખ થશે. આ વાત મેં હજુ કોઈને કરી નથી. આ તને લખું છું એ જ મેં ધારેલું. એ બધી ગઈ ગુજરી થઈ ગઈ. પણ તે દિવસથી અમે જ્યારે જ્યારે એકલા પડીએ છીએ ત્યારે એની એ ઘટના બને છે. સોનિયા એકાએક ટચુકડી માટીની પુત્રી બની જાય છે. બીજાઓની હાજરીમાં તો હંમેશના જેવી માણસ હોય છે. એના મનને આથી ત્રાસ નથી થતો અને મને પણ નથી થતો. ખરું કહું તો વિચિત્ર લાગે એવું છે, પણ હું કબૂલ કરું છું કે મને એ વાતથી આનંદ થાય છે અને એ માટીની છે છતાં અમે બહુ સુખી છીએ. બેન તાનિયા, હું આ બધું એટલા માટે લખું છું કે તું તારા બાપુજીને બાને આ વાત કરજે અને બાપુજી પાસે ડૉક્ટરને પૂછી લેવડાવજે કે આ બનાવનો અર્થ શો અને જે બાળક જન્મવાનું છે તેનું આથી કંઈ હાનિ તો નહીં થાય. અત્યારે અમે એકલા છીએ એટલે એ મારી નેકટાઈ તરે બેઠી છે ને એનું અણીદાર નાક મારા ગળામાં ખૂંચ ખૂંચ કરે છે. ગઈકાલે ઓરડામાં એકલી પડી હતી. હું અંદર ગયો ત્યાં જોયું કે ડોરા અમારી નાની કૂતરી એને ખૂણામાં ખેંચી ગઈ હતી અને તેની સાથે ગેલ કરતી હતી. ભાંગી નહોતી નાખી એટલું સદભાગ્ય. અને ડોરાને ફટકારીને સોનિયાને વાસ્કોટના ગજવામાં મૂકી મારા અભ્યાસના ખંડમાં લઈ ગયો. પણ મેં ટૂલાથી એક નાની લાકડાની પેટી મંગાવી છે, તે આજે આવવાની વકી છે. પેટીની બહાર મોરક્કો ચામડું મઢેલું છે. તે અંદરના ભાગમાં મખમલનું અસ્તર કરાવ્યું છે. એમાં પુત્રીબાઈને માટે એવી રીતે જગ્યા રાખી છે કે અંદર મૂકી હોય ત્યારે કોણી, માથું અને પીઠ બધું સરખી રીતે રહે, પછી ભાંગી જવાની બીક જ નહીં. પુત્રીને પણ હું સેમોય ચામડાથી મઢી લઈશ. મેં આ કાગળ લખીને તૈયાર કર્યો હતો, એવામાં એક ભયંકર આફત આવી પડી. એ ટેબલ પર ઊભી હતી ત્યાં અમારી ઘરડી નોકર નાતાલિયાએ પસાર થતાં એને અડફેટ મારી એટલે પુત્રી પડી ગઈ અને ઠૂંઠા પાસેના ઢીંચણના ઉપલા ભાગમાં પગ ભાંગી ગયો. અમારો નોકર એલેક્સી કહે છે કે ઈંડાની સફેદીમાંથી બનાવેલા એક લેપ વડે એને સાંધી શકાશે. મોસ્કોમાં આવો લેપ બનતો હોય તો મને મોકલી આપજે.